जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगति बभुव दयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्मम् अवीतुं साधु च धर्मम् शुभम् ध्यायेतम् हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो, सद्गुरु श्री मुक्तानंद मुने नमो नमः, सद्गुरु श्री गुणादितानंद स्वामी ने, ब्रह्मानंद स्वामी ने, नित्यानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः। वाला वाला कारलीबाग स्वामीनारायण मंदिर में विराजमान घनश्याम महाराज, सभा में विराजमान राजाधिराज, पूजनीय वाला संतो पार्षदों ने, आप सर्वे वाला हरिभक्तों ने जय स्वामीनारायण। विवेक शतक की कथा शुरू थई एने आ तीजो रविवार एटले के तीजी सभा आरंभ थाई छे। सदगुरु ब्रह्मचारी अचिंत्यानंद जी बहु मोटा विद्वान, एमनो लखेलो आ ग्रंथ छे। आपणे एमां आजनी भाषामां आजनी वात आजना माणसने लागू पड़े एवो मशालो नाखीने रजू करीए छीए। दिलनो एक आशय छे कि भगवान राजी थाय एवी आपणी वाणी थाय, भक्तो संतो राजी थाय, आपणुं कुटुंब माता पिता पति पत्नी बाळको आडोशी पाडोशीओ सगा संबंधीओने आपणी वाणीथी सुख थाय, અને આપણને પણ જીવન જીવવાની મજા આવે। અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પહેલો જ વિવેક સમયોચિત વાણી બોલવાનો આપણને બતાવ્યો, જે ગઈ સભામાં આપણે શીખ્યા કે જે સમયે જે બોલવું જોઈએ, જેવું બોલવું જોઈએ, જેટલું બોલવું જોઈએ એવું જ જો તે સમયે બોલાઈ જાય તો બહુ મોટું કામ થતું હોય છે। જે કામ પછી લાખો રૂપિયા દેતા કે હજારો માણા ભેગા થઈને મથે તો પણ ન થાય। સારી વાણી બોલવાથી કામ થાય અને મોડી વાત બોલવાથી કામ બગડી જાય એ વિષય આજનો છે। ગઈ સભાનો વિષય એ હતો સમયોચિત બોલવાથી બહુ મોટું કામ થાય, કે ભાઈ યુદ્ધે ચડ્યા હોઈએ ત્યારે શૃંગાર વાત તો મગજ જાય એવી લાગે ત્યારે સારી નહીં। કઈ વખતે કઈ વાત માણસને પુષ્ટિદાયક સુખદાયક થાય એનો વિવેક અને વિચાર મનુષ્યમાં હોવો જોઈએ। આજે વિવેક શતકની આ ત્રીજી સભા છે, સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરા આયોજિત આ રવિ સભામાં આજે ફાગણ સુદ છઠ રવિવાર તારીખ 17/3/2013 ના રોજ આગળ વધીએ વિવેક શતકમાં। મહાભારતના મોક્ષ ધર્મમાં સરસ વાત કરી છે અને આ વાતને ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં પણ કરી છે। પહેલી વાત એવી કરી ભગવાન વ્યાસે, સત્યમ બ્રુયાત, સાચું બોલો, ક્યારે ખોટું બોલવું નહીં. ખોટું બોલવાની આદત બહુ ખરાબ આદત છે, એનાથી આપણું અને બીજાનું બહુ જ ખરાબ થતું હોય છે. માટે સત્યમ બ્રુયાત, ભારતીય ઋષિમુનિઓ, સંતો, ભગવાન વ્યાસ, આ બધાએ, આપણા સંતો, અવતારો, ઋષિઓ બધા જ સાચું બોલો એમ કે છે. પછી એની અંદર એ વિવેક સામેલ થાય છે. બીજી વાત, પ્રિયમ બ્રુયાત, મીઠું બોલો, સાચું બોલો, મીઠું બોલો. ચોથી વાત, ધર્મ વાળું બોલો. તમે સાચું બોલતા હો, કહેવાનું સાચું, પણ ઊંડાણની દ્રષ્ટિએ એમાં બધાને જો નુકસાન થતું હોય તો એ સાચું હોવા છતાં એને મોટા પુરુષો સારું માનતા નથી. માટે ધર્મ વાળું બોલો કે જેનાથી બધાને સુખ થાય. વળી સાચું કહેવું હોય તો પણ મીઠે વેણે કો. કહેવાય છે કે કોઈ માણસની ઓળખાણની શરૂઆત એના ચહેરા ઉપરથી થાય, કે આ ફલાણા ભાઈ, આ ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. પરંતુ એ માણસને આંખો તો આપણે ત્યારે જ ઓળખી શકીએ છીએ જ્યારે એ બોલે. ચહેરા ઉપરથી તો એટલો જ ઓળખીએ કે આ ફલાણો ભાઈ છે, પણ એ કેવો છે એ તો એની વાણી ઉપરથી જ પરખાય. ઓનલી ચહેરેથી તો ન ખબર પડે. વાણીનો ઓછો ઉપયોગ અને વધારે લાભ મેળવી શકાય છે. વાણીનો ઓછો ઉપયોગ કરવાથી વધારે લાભ મેળવી શકાય છે. બધી જગ્યાએ એવું હોતું નથી કે બહુ બોલવાથી બહુ ફાયદો થાય. હા, બને છે, ક્યાંક બોલવાથી પણ ફાયદો થાય છે, ને મૂંગા રહેવાથી કે ઓછું બોલવાથી નુકસાન થાય છે. એટલે તો આપણી ગુજરાતીમાં બંને પ્રકારની કહેવત છે, ન બોલ્યા નવ ગુણ અને બોલે એના બોર વેચાય. ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ છે. બંને કહેવત પોતપોતાના સ્થાને સાચી છે. એવી ઘણી સમાજમાં ઘટનાઓ ઘટી છે કે નહીં બોલ્યાથી, ઓછું બોલ્યાથી, ધીમું બોલ્યાથી નુકસાન થયું છે. એવી વખતે જો જરાક હાંકલો મારીને બોલ્યા હોય, નૈતિકતાથી, હિંમતથી અવાજ ઉઠાવ્યો હોય તો કામ થઈ જાય. તો ત્યાં કહેવત લાગુ પડે કે ભાઈ બોલે એના બોર વેચાય. અને ક્યાંક એવું બન્યું છે બોલીને બગાડ્યું હોય, જો ન બોલ્યા હોય ને આંકરાઈ ન કરી હોત તો કામ પતી જાત. આ તમે જ ઊંધું માર્યું. માટે બે કહેવત પોતપોતાની જગ્યાએ આપણને ઘણું બધું શીખવાડે છે. એમાંથી એક ભાઈ વધારે બોલ્યો એમાં એનો સંબંધ છૂટી ગયો. વ્યવસાર થયેલું, છોકરી ડાય અને હોશિયાર હતી, પણ આ જરા વધારે દોઢ ડાયો બડબડ કરનારો હતો. તે છોકરીને મળવા ગયો. વાતમાંથી વાતમાં એને છોકરીને પૂછ્યું, મહેમાન આવે તો તું શું જમાડે એમ, આપણે ઘરે મહેમાન આવે તો તું શું જમાડે. છોકરી કે દાળ ભાત શાક રોટલી. પણ સમય ન હોય તો બટેકાવાળા બનાવી દઉં. કદાચ ચણ્યાનો લોટ ન હોય તો તું શું કર, તો શાક રોટલી. સમજી લે, ઘરમાં શાક ન હોય તો. છોકરીને મગજ ગયો. કે જેના ઘરમાં કાંઈ ન હોય એની હારે મારે હગાઈ રાખવી નથી, પૂરું છોટું થઈ ગયું. બોલો, વાતમાં વાંઢો થયો? એટલે આવું થાય. એટલે ડાયા માણસો કહે છે કે ભાઈ, જરૂર ન હોય ત્યાં ખોટા બડબડાટ કરીને કલહ ઉભો ન કરો. જીભ અગ્નિ છે અને જીભ જ શાંતિ પણ છે, શાતા પણ જીભમાં છે. અને ઊંચી વાણી મિષ્ટાન કરતા પણ મધુર છે. ઊંચી વાણી મિષ્ટાન કરતા મધુર છે. એની આગળ મિષ્ટાન હું? કોઈ માણસને તમે જલેબી, હાટા, ગોટા, ભજીયા એને ભાવતી ચીજ જમાડો, એના કરતા એને મીઠે વેણે અમી ભરી નજરે જો તમે જોઈને બોલાવો તો એને એ વધારે યાદ રહેશે. મિષ્ટાનને મહત્વ ઘણું આપીએ છીએ, પણ મીઠી વાણીની વાતમાં આપણે હાવ ગાફલાઈ રાખીએ છીએ. આજકાલ હવના ઘરે મીઠી રસોઈ બને, વિધવિધ વાનગીઓ બને, આંગણે આવેલા મહેમાન, મિત્રો કે કુટુંબીઓ, સગા સ્નેહીઓ ખાઈને ખુશખુશ થાય એ બાબત માટે બહુ જ ધ્યાન અપાય છે. રસોડા એવા, અંદર કેટલાય નાના મોટા મસાલાના ડબલા, વિવિધ બજારોમાંથી તૈયાર મળતા પ્રેકેટો, ઢોકળા ઢોકળી, આ તે બીજું ત્રીજું, ઇડલી ફીડલી, બધું બહુ જ હોય છે. પરંતુ મીઠી વાણી માટે આપણે આટલા તૈયાર ખરા? આટલી પૂર્વ તૈયારી કોઈના ઘરમાં મહેમાનો માટે, આગંતુકો, મિત્રો અને સગા સ્નેહીઓ માટે તૈયારી ખરી મીઠી વાણીની? નહીં. એ બાબતમાં હજી ગાફલ છે આપણે. આપણને એ નથી ખબર કે મિષ્ટાન કરતા, મધુર રસોઈ કરતા પણ મીઠી વાણી અતિ મહત્વની છે. એકે ડબલા ડોલસાને કાંઈ માથાકૂટ કર્યા વગેરે પણ માણસને તમે રાજી કરી શકો છો, જીતી શકો છો, કામ કઢાવી શકો છો મીઠી વાણીથી. પણ હજી એ બહુ ધ્યાનમાં નથી આપણને. મીઠી વાણીનું મહત્વ હજી બહુ નથી સમજાણું, કારણ કે એની એટલી બધી તૈયારીઓ ઘરમાં દેખાતી નથી કે જેટલી આ ડબલા ડોલસા ખાવા પીવાની રસોઈની બાબતમાં, રસોડા બસોડા મસાલા ફસાલામાં જેટલી તૈયારીઓ છે ને એટલી આમાં નથી. પણ મીઠી વાણી તો બધાને ગમે છે, ભગવાનને ગમે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મિષ્ટાન ખાવા આપ કે ન આપ, મીઠી વાણી આપજે. કેમ જે ભગવાન પાસે બેમાંથી એક વસ્તુ માંગવાની તમને છૂટ અપાય કે નિત નિત નવા નવીન વિવિધ ભાતના મિષ્ઠાનો મળે, યા તો મીઠી મધુરી વાણી મળે, જે માગવું એક માગી લ્યો, તો મારી સલાહ છે મીઠી વાણી માગજો. કેમ જે મીઠી વાણી હશે ને તો રોજ મિષ્ટાન મળશે જ. અને મિષ્ટાન માગશો ને તોય જો વાણી હારી નહીં હોય ને તો મિષ્ટાન ખાધ્યા પછી માર ખાવો પડશે. તે ખાધેલું મિષ્ટાન બધું એમને હોરું નીકળી જાય. માટે ભગવાન પ્રસન્ન થાય ને એમ કે મિષ્ટાન માગ કે મીઠી વાણી, તો કેજો મીઠી વાણી દેજો પ્રભુ, એની અંદર મિષ્ટાન આવી જાય છે. ઘર ઘરના ઝઘડાથી માંડી વિશ્વ યુદ્ધ ખેલવાની તાકાત 2.5 ઇંચની જીભમાં છે. ઘર ઘરના, શેરીમાં રમતા બાળકોના ઝઘડાથી માંડી વિશ્વ યુદ્ધો ખેલવાની તાકાત જીભમાં છે, 2.5 ઇંચની જીભમાં. બોલો, આપણે હજી સમજ્યા નથી એની તાકાતને. આ હાડકા વગરની આવડી જ છે, પણ એનામાં હું છે એ હજી ક્યાં આપણે જોયું તપાસ્યું કોઈ દી. આ બાબતમાં તો હું ગયા જ છીએ, વિચાર જ નથી કર્યો. હા તો આ વિવેક શતક લઈને બેઠા ને પહેલો જ વાણી વિવેક આવ્યો ને જયારે બધું સાહિત્ય જોયું વાંચ્યું, આપ જેવા એ મહેરબાની કરીને મોકલ્યું, એને બધું ભણ્યું જોયું, તારે ખબર પડી કે ઓહો હો હા તો જબરો પીએચડી કરવા જેવો વિષય છે. કેટલાય માણસો આ દુનિયામાં જન્મ્યા પછી બોલતા તો શીખ્યા છે, પણ ખરેખર એમના મરી ગયા છે એમ કહીએ તો હાલે. મીઠું બોલવાનું શીખ્યા વગર જિંદગી આખી ઢહળીને ગુજરી ગયા છે. એક વિદેશના ભાઈએ મને કીધું હતું, મને કે આજ મારી હાવ ચોખ્ખી તમને વાત કહી દઉં. મેં કોને તા કે અમે બધાયના કામ કરીએ છીએ, કોકને જરૂર હોય તો ધર લઈને $200-500 એમને દઈ દઈએ, કોઈ દી માગીએ નહીં. કેટલાયને હું અહીંયા અમેરિકા લાવ્યો, કેસ અમારા કુટુંબના ગામના બીજા ત્રીજાને સેટ કર્યા. પણ કે એકેય નહીં મારે હારા સંબંધ નહીં, રળી રળીને તૂટી ગયો, ઘસાઈ મર્યો તોય નહીં. મને કે એનું કારણ હું સ્વામી તમે જાણો? મેં કે ના. મને કે મારી વાણી, મારે હારું ગમે એવું બોલાઈ જાય, કેસ ધરનું ફળ જ થાય સાલું. મારા બાપનો મગજ એવો હતો, બેઠું મારે એમનામાં આવ્યું છે કે મારા બાપા આખા ગામની કુટુંબીઓ ને હગાવાલાની મિત્રોની બિચારા જિંદગી આખી સેવાને મદદ કરીને મરી ગયા, પણ કોઈ મારા બાપને હારો ન કહ્યો. કે કારણ કે ગમે એટલું અમે કર્યું હોય, એને હાચવો હોય, લાઈને ચડાવ્યો હોય, કોઈ રીતે બિચારો આફતમાંથી નીકળે એવો ન હોય, પણ અમે એને કાઢી દીધો હોય અમારી જાનની જોખમે કે બધી સંપત્તિને આમ તોલમાં મૂકીને એને બહાર કાઢ્યો હોય, પણ પછી ક્યાંક થાય ને એટલે અમે સીધી ગાળ જ દઈ, તું એટલે કોણ એમ. અને અમારું જ કરેલું અમે જ ઠામુકું ભુહાડી નાખ્યો ભાઈ. મને કે આવો અમારામાં વાણીનો દોષ છે. મેં કહ્યું હું થોડોક જાણું છું. મને કે જાણો છો ને? મેં એટલી જ ખબર હોય ને, આપણે થોડા સમયથી ભેગા છે, મેળ નહીં એનો. હા એ તો અમને સોંપડી દે, ગયો હોય તો ઘડી ગઈ ધીરજ રહે નહીં, ગમે એવું વેણ બોલી નાખે થામાનું હૃદય ચીરાઈ જાય, પછી એને હાંધો હળિયો થતો નથી. મને કે આ અમારી વાણીએ તો અમારું પાણી ફેરવ્યું છે, કે અમારી જિંદગીની બધી મહેનત ઉપર અમારી વાણી પાણી ફેરવે. અને મને મને કે તમને કહું, અમે જે લોકોનું રાખ્યું, લોકોને મદદ કરી, બધી જ રીતે લોકોને આઈ લાવ્યા, ઊંચા લાવ્યા, સુખી કર્યા, અમે જે પ્રમાણમાં કર્યું એનાથી જેણે 5% ન કર્યું હોય ને તો એ બધા લોકો એને હારા કે એને વખાણે, એના કામમાં ઉભા રહે, અને બધાને એની અરે મીઠા સંબંધ, હેત ભાવ, પ્રેમ. મને કે જાણો છે એનું કારણ? મેં ના. એની મીઠી વાણી, મને કે હે એની મીઠી વાણી. આટલો બધો એ પોતાના જીવનનો અનુભવ કહીને કકળાટ કરતા હતા કે મારે કાંઈ ન કર્યું હોય તો એ બધા એને ચાહે, વખાણે, બોલાવે, હેત રાખે, એનું કામ દોડીને કરે, અને અમે મરી ગયા એને માટે એને કેવી કેવી તકલીફમાંથી અમે બહાર કાઢ્યા, સેટ કર્યા, આઈ લાવ્યા, તો એ હારું અમારે ને એને કાંઈ સંબંધ નહીં. અમારી વાણી બહુ ખરાબ કે છે આવું કહેતા બિચારા. અને એમને વયા જવાના, એ કાંઈ સુધરે નહીં. પહેલેથી કાંઈક ધ્યાન રાખ્યું હોય તો થાય. બાળકો નાના હોય ત્યાંથી જ એને ઘરમાંથી સંસ્કાર સારા આ વાણી બાબતનો ખૂબ મહત્વનો ભાગ છે એમ સમજી એને જો એનાથી વાકેફ કર્યા હોય તો થાય, પણ આવો તો ખ્યાલ જ ક્યાં હોય. હા તો આપણે આ લઈને બેઠા તે થોડોક ખ્યાલ આવે છે, બાકી આપણી બધાની વીતી ગયેલી જિંદગીમાં ડોકિયું કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણી વાણીએ પણ આપણી ઘણી મહેનત ઉપર પાણી ફેરવેલું જ છે. જો વાણી આપણી સારી હોત તો અટાણે જે છીએ એના કરતા ઘણા મહાન, મોટા, ઊંચા, બધી રીતે સુખી અને શ્રેષ્ઠ હોત. એ અનુભવાય છે, એમાં ક્યાં કોઈને કહેવાનું. પણ હજી એ સમજીએ તો સારું, ભગવાનને રાજી કરવા માટે હજી આપણે સત્સંગી થઈ સાધુ થઈ મોટા ગણાઈને ન સમજીએ તો બહુ બહુ ભૂલમાં છીએ ભાઈ. એક માણસ કાંઈ ન કરે તો પણ એને પાર વગેરેનો બધી રીતનો ફાયદો થાય છે, અને એક માણસ બચારો બહુ મહેનત કરીને બધાનું બહુ રાખે ને બહુ જ કરે તોય પણ એને બહુ રીતે બિચારાને પાછું રહેવાનું રહે છે. કારણ માત્ર વાણી લો, 2.5 ઇંચની આ જીભમાં બહુ ભર્યું છો ભાઈ. ભાઈ ભાઈ વિશ્વયુદ્ધ ખેલવાની તાકાત છે એની એ જીભમાં, વિશ્વયુદ્ધને શાંત કરવાની પણ તાકાત છે. બોલો, જ્યારે કોઈ પોતપોતાના દેશના બધા જ માણસો હાથમાં અણુબોમ્બ લઈને બેઠા હોય અને કોક જો નિર્માની મીઠો માણસ સમજાવે તો બધાએ પાછા હતા ત્યાં ત્યાં અણુબોમ્બ મૂકી દે ને આખું વિશ્વ બચી જાય, હો વિશ્વયુદ્ધ બંધ થઈ જાય. 2.5 ઇંચની જીભમાં આ બધું છે. 2.5 ઇંચની જીભ 50 કરોડ યોજન પૃથ્વીને ક્ષણમાં નાશ કરી નાખે. 2.5 ઇંચની જીભ, આ 50 કરોડ યોજન પૃથ્વી છે ને એનો ક્ષણમાં ભૂંડિયો વાળે, બોલો એટલી શક્તિ છે આમાં. મનુષ્યની જીભ માત્ર 2.5 ઇંચ લાંબી હોય છે પરંતુ 6 ફૂટના માણસને કાપી નાખે છે. એક ગામમાં બુદ્ધાભાઈ હતા તો એને વધાભાઈ ને ઉકાભાઈ અરે નાની બાબતમાં ઝઘડો થયેલો. તે રસ્તામાં ભેગા થયા આ બે ભાઈ હતા, વધાભાઈ ને ઉકાભાઈ. તે બુદ્ધાને માર્યો રસ્તામાં, બરાબર ઠમઠોર્યો, આ પડી ગયો. પછી ઓલા બે હાલતા થયા ત્યારે આ કે આમાંથી ઉભો થાવ એટલી વાત છે તમારી બેની, બેન વીણી ન લો, ઠાર ન મારું તો હું બુદ્ધું નહીં કેશ. ઓલા બે કે શું કરશું તા, કે હારો ઉભો થાય જીવતા નહીં મેલે. કે પણ હું કામ ઉભો થવા જો દેવો જોઈએ હે ઉકા તો, કે સાચું છો વધા વળી પાછા કેશ. બે પાછા વળીને કાપી નાખ્યો ન્યા, લે ઉભો થા તારે અમને આડા પાડીને. કોને વેતરાવી નાખ્યો? નતું બોલવાનું. ઓલે વૈયા જ જતા હતા, નતું બોલવાનું. બે ભાઈ મારામારી થઈ હતી ને, કેસ થયો હતો. હમણાંની આ બનેલી વાત છે. પછી કોર્ટમાં ભેગા થયા હામહામી કતરાણા. ત્યારે ઓલા માથાભાઈ તત્વ હતા ને એને આને કીધું કે રહેવું એમ રેજે, તને પાડી ન દે ને તો અમે નહીં. એને વર થઈ ગયા હાથ. ઓલા લોકો ત્યાં બોલેલા કોર્ટમાં, પછી બહુ નહીં મનમાં રાખેલું ભૂલી ગયેલા. એમાં એક દિવસનો સમય ને ક્યાંક ગામમાં ભેગા થઈ ગયા ત્યારે આ બોલ્યો, કા પાડી દેવાનું હચ્યું ને, 7 વર થઈ ગયા હું પાડી દીધું. આમ વેણ માર્યું. ઓલ્યાથી આ સહન ન થયું. એને મનમાં એવું નક્કી કર્યું હતું કે હવે કોર્ટ કબાલા પતી ગયા છે, બીજી માથાકૂટ કઈ છે નહીં, હવે હું કામ કઈ ઝઘડા કરવા. આપણે કીધું તું એને તને મૂકવા નથી, પણ હવે જાવા દો ને. પણ આને એમ થયું કે હા કેતા તાણે છ્યું. એવો મગજ ગયો એટલે આકરા માણસોનો. ભેગા થયા પ્લાન કર્યો, બંદૂકો લઈને ઉપડ્યા. ખબર પડી કે મને મારવા આવે છે, ક્યાંક બજારે હતો ને ભાગ્યો. ભાગીને ઘરમાં ગયો અને ઘરમાં જઈને બારણું વાંચી દીધું. બારણા ભારે તૂટે એમ હતા નહીં, ઘરમાં એની બૈરી હતી. આ લોકો કે આજ મૂકવા નથી, ઉપર ચડ્યા. નળિયા બળિયા ખપેડા ભાંગી ન્યાથી પડ્યા અંદર. પડવું તો નહોતું, ન્યાચી ભડાકે દેવો તો, પણ બૈરી વાહે હંતાણો. ન્યાચી ભડાકો કરે બૈરી મરે, એટલે ખપાડા તોડીને અંદર પડ્યા. અને બૈરીને કે તું આઘી રે, બૈરી કે પગે લગો હાથ જોડું, દયા માંગુ છું, મારા સિંધુરની ભીખ માંગુ છું, તો આ સિંધુર રાખ્યા જેવો નથી. તો આઘી રે, બીજાએ બાવડે ખેંચી લીધી અને આ લોકો ભડાવી દીધું. એ મને પછી જેલમાં ગયા. ઈ કે કાંઈ વાંધો નહીં, જેલમાં ધુબાકા દેવું, પણ તું ન હોવો જોઈએ. બસ કોને કાપી નાખ્યું ભાઈ? જીભે. આ બની ગયેલી બીના છે. જીભમાંથી પુષ્પો પણ વરસે છે અને અંગારા પણ વરસે છે. તમારે જે જરૂર હોય વરસાવવું, બીજું બધું હળગાવવું હોય તો અંગારા કાઢવા, અને બધું શોભાડવું હોય તો પુષ્પ વરસાવ. પુષ્પ આમાંથી વરસે છે, આવડે તો. હા, આ યુટ્યુબ જેવું છે, ઇન્ટરનેટ જેવું છે, એમાં હારું પાર વગીનું છે અને ખરાબ પાર વગીનું છે. તમારે અંતર મન ને બુદ્ધિ ને જીવન બગાડવું હોય તો એમાંથી ખરાબ કાઢો ને, આમ આમ કરીને તો ખરાબ નીકળે અને કથા નીકળે એમાં તો. એમાં હારું નીકળે, એમ જીભમાંથી હારું નીકળે અને ખરાબ નીકળે. માણસ ન ખાવાનું ખાય ને તો પેટ બગાડે છે, બગાડે છે કે નહીં? અને ન બોલવાનું બોલીને વ્યવહાર બગાડે છે. ન ખાવાનું ખાઈને પેટ, અને ન બોલવાનું બોલીને વ્યવહાર. માટે બોલવાનું તો ખાસ શીખવા જેવું છે. એક વાત કહું, દીકરી સાસરે જાય એ રાંધવાનું ન શીખી હોય તો હું માનું છું બહુ વાંધો નહીં આવે, પણ બોલવાનું જો ન શીખી હોય ને તો ઘરે બારદાન પાછું આવશે. ભલે રાંધવાનું ન શીખી હોય, તમે ભલે રસોઈ ન શીખવાડી હોય, પણ તમારી દીકરીને જો બોલતા શીખવાડી હોય ને તો એની સાસુ ને એની નણંદ એને રસોઈ શીખવાડી દે. એ મુજાવામાં આવો ભાભી, બેનબા મને નથી આવડતું, તમે શું કામ ચિંતા કરો છો, હું શું શીખવાડી દે. માટે શું શીખવાડવું જોઈએ? આપણે શું શીખવાડીએ છીએ? આ શિવણ કામ, રસોઈ કામ, ઘણા ક્લાસ હાલે છે, એ બધું શીખવાડે. એક બોલવાનું નથી શીખવાડતા, એટલે તો મોટા ડખા થાય છે. હવે બીજું બધું શીખવાડો ન શીખવાડો, આજથી નિયમ લ્યો કે આપણા ઘરના બાળકોને સૌ પ્રથમ તો આપણે બોલવાની બાબતમાં સુંદર તૈયાર કરવા. પછી એને સીવતા ન આવડે, રસોઈ કરતા ન આવડે, રંગોળીઓ પૂરતા ન આવડે, મેકઅપ કરતા ન આવડે, કાંઈ વાંધો નહીં, મુશ્કેલી નહીં થાય તમને. બોલતા શીખવાડી દો, તમે એને બોલતા શીખવાડી દો, બાકીનું બધું જ બીજા શીખવાડી દે. નિર્માની અને મીઠી વાણી વાળા માણસને બીજા પ્રેમથી બધું બતાવે છે અને શીખવાડે છે. બોલો. અને ક્યારેક તો થાય છે એવું, આપણે આવું બધું બહુ શીખવાડ્યું હોય ને એને લઈને જ મીઠી વાણી મરી ગઈ હોય છે, ન્યા જઈને પાવર કરે છે, મને આવડે છે ને તે આવડે છે. એટલે કે બધું ભલે આવડે, અહીંથી વહેતી થા, અમારે અહીં ક્યાં રંગોળી પૂરવીશ? હે, તું રંગોળી પૂરીશ કે હોળી પૂરીશ કોને ખબર છે. બોલતા ન આવડે, વ્યવહાર બગાડે. એક છોકરા છોકરીની સગાઈ થઈ હતી, હવે એને મળવા ગયા ને, તે ભાઈએ છોકરીને પૂછ્યું કે તને આમ શેનો શોખ? આ બધું પૂછતા હોય છે, તને શોખ શેનો એમ? છોકરી કે મને તબલા વગાડવાનો બહુ શોખ છે. એટલે છોટું કે નહીં ગયું, યા ધબક ધબક રોજ ઉઠીને મારે હારાને આ ક્યાં આને ક્યાં. હે, એ કે હું ડબલાને પરણીશ પણ તબલાને તો નહીં જ. પણ જો છોકરીએ એમ કીધું હોત કે મને સંગીતમાં રસ છે તો વાંધો ન આવે, તો નિભું જાત. પણ એ બોલી એવું, મને તબલા વગાડવાનો શોખ છે. એટલે આ કથા શીખવાડે છે, કોઈને ભલે તબલાનો શોખ હોય, તબલાના ક્લાસમાં જતા હો, શીખતા હો, પણ પેલો પૂછે ત્યારે કહેજો કે મને સંગીતમાં રસ છે એમ. તબલા વગાડવામાં રસ છે એવું કહેવું નહીં ભાઈ, આ પ્રોબ્લેમ થયેલો છે એટલે શીખવું. કોઈના જીવનમાંથી શીખવું જોઈએ, આવું ન કહેવાય. એ મારા ભાઈ છૂટું થઈ ગયું, બોલો. વૃદ્ધિ અને વિનાશ બંને અઢી ઇંચની જીભ મારે છે. કમાલની વાત છે, એ બંને જીભને જ આધીન છે ભાઈ. જગતમાં નહીં બોલવા કરતા બોલીને પાયમાલ થનારાની સંખ્યા મોટી છે. પેલા કહે છે ને કે ભૂખ્યા રહીને દુબળા કે માંદા થયા હોય એના કરતા ખાઈ ખાઈને માંદા પડેલા એની સંખ્યા વધારે. ભૂખ્યા રહીને આ જગતમાં જેટલા નથી મર્યા એટલા ખાઈ ખાઈને મરી ગયા છે. બસ આ શેમ બાબત છે, બોલવામાં નથી એટલા બધા માણસ પેલા થયા. હો ભાઈ, જગતમાં નહીં બોલવા કરતા બોલીને જ જાજા પાયમાલ થયા છે. જો એક વાત, એક ગામમાં પુલ તૈયાર થયેલો અને ત્યાં મંત્રી મહોદય ઉદઘાટન માટે પધારેલા અને પુલનો મોટો સમારંભ હતો. પુલનું ઉદઘાટન થયું એમાં કોઈ પહેલી ગાડી લઈને નીકળે તો એના ઉપર બધા આમ થોડા રાજી થતા હોય છે. એમાં એક ભાઈ એનું કુટુંબ બિહારી અને પહેલ વહેલા પુલ ઉપર પસાર થયા એટલે મંત્રી ખુશ થઈ ગયા. બોણી કરી તે 500 રૂપિયા ભેટ આપ્યા. એટલે પોલીસે પેલા ભાઈને પૂછ્યું કે તમે રૂપિયાનું શું કરશો? તો કે હું લાયસન્સ લઈ લઈશ. એનો અર્થ એ થયો ગાડી લાયસન્સ નહોતું. હવે એટલું તો બહુ વાંધો ન આવત, પણ એની પત્ની અંદરથી બોલી ગાડીમાંથી કે સાહેબ, એની વાતમાં ધ્યાન ન દેતા, તે દારૂ પીને ગમે તેમ ગાડી ચલાવે છે. હા હા, એ જ થઈ ગઈ. મિનિસ્ટરને પોલીસો જોઈ જ રહ્યા, ત્યાં બાપા ગાડીમાં બેઠા હતા, ઈ બોલ્યા કે સાહેબ, મેં છોકરાને કીધું તું ચોરેલી ગાડી લઈને આમ રોડ ઉપર ન નીકળાય. બધા એને હાગમટે પોલીસ સ્ટેશનના મહેમાન બનાવી દેવા માંડ્યા. લ્યો, હે 500 રૂપિયા લઈ લીધા, બીજા એને કેટલા થયા એ જાણે. માટે આંખ મોટી રાખો, કાન લાંબા રાખો, પણ જીભ ટૂંકી રાખો. બોલો. આમ ડાય માણા કેસ બહુ જોવું, બહુ સાંભળવું, પણ બહુ બોલવું નહીં. જેનાથી સૌથી વધારે લાભ થાય એવું સરળ કામ છે એક, હું વાણીનો સૌથી ઓછો ઉપયોગ કરો. એરિસ્ટોટલે આવું કહ્યું છે. ભાઈ, કામ ઓછું કરવાનું અને નફો વધારે. એ કામ કહ્યું, બોલવું ઓછું. જીભ મધુર હોય તો માણસને જીતી શકાય અને જીભ કડવી હોય તો દુશ્મનોની સંખ્યા વધી જાય. શું થાય ભાઈ? દુશ્મનોની સંખ્યા. લો, હું તમને એક સવાલ પૂછું, તમારે મિત્ર કેટલા છે અને દુશ્મનો કેટલા છે એના ઉપરથી તમારે જીભનું પ્રમાણપત્ર હું આપીશ. સૌ પોતાના દુશ્મનો અને મિત્રો ઉપર એક નજર નાખી જાઓ અને તે દુશ્મનો કઈ રીતે તૈયાર થયા છે એના કારણો પણ જરાક સંશોધન કરીને જોઈ લો. જો જીભ મધુર હોય તો માણસને જીતી શકાય છે યાર, દુશ્મનને બી મિત્ર બનાવી શકાય છે, અને કડવી જીભ વાળાને તો મિત્રો અને સ્નેહીઓ પણ દુશ્મન થઈ જાય છે. એને દુશ્મનોની સંખ્યામાં ઉમેરો જ થાય. મીઠા શબ્દથી માણસ કેટલો મહાન બની જાય છે તમે જુઓ. પેલી અમેરિકામાં ધર્મસભા થઈ હતી અને ભારતમાંથી વિવેકાનંદજી ત્યાં ગયા હતા. છેલ્લે પ્રવચનમાં એનો વારો આવ્યો. એ પહેલો જ શબ્દ એવો બોલ્યા, એક શબ્દમાં વિવેકાનંદજી વિશ્વમાં ઉપડી ગયા. એ આપણે બધા જાણીએ છીએ. માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, આજે એણે વાત કરી કે મારા વાલા બહેનો અને ભાઈઓ, તાળીઓનો ગડગડાટ થયો. આજ પણ એ વિવેકાનંદની સ્પીચ લોકો ખાસ સાંભળે. હવે એ જ શબ્દોએ ત્યાં બધાને હલબલાવીને કે બોલો કે કહેવું પડે ભાઈ, કહેવું પડે. એક જ શબ્દ હે, અમે એકવાર મોટી સભા કરી હતી, એમાં એક મહોદય શ્રી પધાર્યા હતા અને એને ભાષણમાં એક જ વાત એવી કરી કે આખી સભાના મોઢા ઉતરી ગયા. એમને પ્રત્યે જે ભાવ હતો ને બધો ઉતરી ગયો એ મેં જોયેલું. બધા એકબીજાના હામું જોવા માંડ્યા, કારણ આવી વાત કેમ કરી. આવું છે આજકાલ તમે છાપાઓમાં બીજેથી જે જગતમાં બનતી બાબતોને જાણતા હશો, થોડુંક જ તમારે બોલવામાં ફેર પડે ત્યાં તો ક્યાંથી ક્યાં તમને ઉતારી નાખે. જુઓ, અમદાવાદમાં એક કોલેજમાં બે શિક્ષકો ફાજલ થયા, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી એટલે નવરા રહ્યા, એટલે સ્કૂલના અધિકારીને વિચાર થયો કે આને કંઈક બહાર આપણે બીજી સ્કૂલો આપણી છે ત્યાં મોકલીએ. બેન બોલાવ્યા, અધિકારીએ વાત કરી કે તમને બેન અમદાવાદ બહાર મોકલવાના છે. એટલે એક જણો ખીજાણો, એને તો એવી કડક ભાષા વાપરી, હું નહીં જાઉં. અરે ભાઈ અહીં કામ નથી. તો પણ તું મને મોકલનાર કોણ? કોણ પણ તું? કાંઈક એની પાસે ઓળખાણ કે કાંઈક ધન કે કાંઈક ગમે તે હશે, એના પાવરમાં નથી જવું લે એમ. અને બીજા ભાઈ એમ કીધું કે સાહેબ તમે જેમ કહો, આપ બહાર કહેશો તો હું બહાર જઈશ, આપ મારા માલિક છો. પણ એક મારી રિક્વેસ્ટ છે, મારા છોકરા અહીં ભણે છે, બધું સેટ થઈ ગયું છે, મારું કુટુંબ અહીં છે, કૃપા કરીને રાખો તો તમારી મહેરબાની. કાંઈ વાંધો નહીં, તમે રહેજો, તું નથી જવાનું એમને, જોઈ લે તારે. એને કાઢ્યો, પછી એને કેસ કર્યો, કેસ વર્ષો સુધી ચાલ્યો, છેવટે ભાઈ હાર્યો, કાંઈ વળ્યું નહીં અને હેરાન થયો અને હારી નોકરી ગઈ, ઉપાધિ રહી. વાણીનો પ્રતાપ. ભલે આજ જોડ્યા કે આપ જેમ કહેશો એમ કરીશ, મોકલશો જઈશ, પણ મારી આટલી વિનંતી. મેળ પડી ગયો છે ને વાણીની કમાલ, બધું શીખ્યા પણ બોલતા નથી શીખ્યા. પણ આ વિષય જ અજાણ રહી ગયો છે, ખ્યાલ બારું જ રહી ગયું છે. આવું કે આ બહુ અગત્યનું છે, કામનું છે, આ બધે શીખવું જોઈએ, શીખવાડવું જોઈએ. આ હા એમના ગયું લ્યા, હે બધાને એમ થયું હતું કે આ શીખવું જોઈએ, તે શીખવું જોઈએ, ફલાણું શીખવું જોઈએ, આ જાણી લેવું જોઈએ. આ નથી કોઈને ખ્યાલમાં રહ્યું કે સાલું અગત્યમાં અગત્યનું તો બોલવા શીખવું એ છે. કેટલું બધું શીખવાડાય છે, કેટલા પ્રકારના પુસ્તકો ને કેટલા પ્રકારનું દુનિયામાં જ્ઞાન છે બોલો. એમાં આ એક બોલવાનું વિજ્ઞાન છે, એ ખૂણા મરી ગયું. કોઈક કોઈક માણસોને આનો ખ્યાલ આવી ગયો તો એ લોકો સમજી ગયા ને સુખી થયા છે. હજી કોક કોકને આવી ગયો છે, કોક કુટુંબમાં, કોક ઘરમાં, કોક વ્યક્તિમાં, પણ હજી હારા હારાને આનો ખ્યાલ નથી. મોટા મોટા નહીં, ધર્મના સાધુ સંતો સદગુરુઓ ધર્માચાર્યોમાં પણ આની ઉણપ દેખાય છે. ચાબુકના મારથી ચામડી પર નિશાન પડે છે. ચાબુકના મારથી કે લાકડીના મારથી ક્યાં નિશાન પડે ભાઈ? હા, ચામડી પર નિશાન પડે છે, પરંતુ જીભના મારથી તો હૈયા પર નિશાન પડે છે. અને ત્યાં રૂજ બહુ નથી આવતી. એટલે તો આપણી ગુજરાતીમાં લોકગીત છે, કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ હો રાજ. ઘણું શીખવાડી જાય છે. કાતરની જેમ ચાલતી જીભ ક્ષણભરમાં મજબૂત માનવ સંબંધોને તોડી નાખે છે. એક નાની એવી વાત, છોકરા છોકરીના સંબંધ થઈ ગયેલા એટલે છોકરાએ રાજી થઈને પત્નીને વેલેન્ટાઇન ડે ઉપર એક ટેડી બિયર ગિફ્ટ માટે મોકલ્યું. થોડા દિવસ પછી ફોન કર્યો, હેલો હાય ડાર્લિંગ કરીને, કે મારું ટેડી બિયર શું કરે છે? છોકરીએ કીધું, માળિયામ પીડ્યું પીડ્યું હવા ખાય. આને બહુ ખોટું લાગ્યું કે બસ આને આજ વેલ્યુ, ટેડી બિયર ઉપરથી એને પોતાની વેલ્યુ અંકાઈ ગઈ કે આ છોકરીને મારો કોઈ મહિમા જ નથી, મારા હેત જ નથી, ને મારી મોકલેલી ગિફ્ટ માટે આવા શબ્દો એ કેમ વાપરે? આ પપ્પા મારે એને આરે સંબંધ નહીં રાખવો. અરે શું થયું? બટ નહીં રાખવો. અરે અમને ગમે છે, તારી બાને ગમે છે, તું આ પાડતો બધું ખરું, હું ના નહીં પણ લ્યો પૈત્યું કરો છોટા તર. આવું તો બહુ જ થાય છે આ વાણીમાંથી. એટલે આ થયું હું પણ એ કઈ નહીં. અને તમને ઘણી વખત કેમાંથી થયું, ક્યાં થયું, શું થયું કઈ જાણવા જ ન મળે. પરિણામ જ દેખાય, બસ કારણ ખબર જ ન પડે. કારણ આવા નવા હોય, જેમ ખટાશ દૂધને ફાડી નાખે છે તેમ ખુશામત વાળી વાણી મનુષ્યને ક્યારેક ખતમ કરી નાખે છે. મશ્કરીમાં ક્યારેક બોલવામાં હસતામાંથી ખસતું થાય છે અને સંબંધો તૂટી જાય છે. ઓ ભાઈ, આપણે તેમ કે જરાક મજાક કરીએ પણ મજાકમાંથી તો ભારે ભૂંડું થાય છે. શ્રીજી મહારાજ કહેતા અમને અતિ ઠઠ્ઠા મશ્કરી નહીં ગમતા. હવે સાત્વિક આનંદ કરે બધા એની ના નહીં, પણ ઘણા તો અતિ મસ્કરા હોય છે. અમુક જ્ઞાતિમાં, નાતમાં, રિવાજમાં, સંબંધોમાં બહુ મશ્કરી કરવાના બહુ જ પ્રસંગો થતા હોય છે, આદત હોય છે. એમાંથી દુઃખ એવા એવા મોટા આવતા હોય છે. એટલે તો કહેવત છે, હસતામાંથી ખસતું થઈ ગયું. ભાઈ, એક ભાઈને બોલવામાં બહુ મોટો ફરક પડ્યો, સાંભળો તો. સંબંધ થયેલા અને છોકરીએ છોકરાને કહ્યું કે હું મરી જાઉં તો શું ફરક પડે. આ ઘણી વખત બે પ્રેમી યુગલો કે સંબંધી થયેલા માણસો આવી રીતે એકબીજાની જરા લાગણીઓ જાણવાની કોશિશ કરતા હોય છે. છોકરી કે હું મરી જાઉં શું ફરક પડે, બોલો મસ્તીમાં રહ્યો. મસ્તીમાં મસ્તીમાં બોલ્યો, કશો જ ફરક પડે નહીં બે મણ લાકડા સિવાય. સગાઈ તૂટી ગઈ. સાલા, તને કોઈ ફરક ન પડતો તારી અરે પરણે હું લ્યો. આમાં પૂરું ઘણા તો આમનામ જ વાંઢા રહ્યાસ. બે બેન ત્રણ ત્રણ વાર તૂટી જાય પછી ક્યાંય જૂટતું નથી સાલું. લબડે જ નહીં ડાળે, માન સોટાડ્યો હોય અને આઘાજાત પીડ્યો હોય. પાછો ઊંચકીને ડાળે વળગાડો, પાછો પડ્યો હોય. લ્યો, ઘણા સ્ટીકર એવા હોય કે બે ચાર વાર સોટે ને ઉખડે પછી સાલા ક્યાંય સોટે જ નહીં. ગમ બધો ધૂળ વાળો થઈ જાય ને પતી ગયો. એક પટેલ ને ત્યાં એક ભૂદેવ સીધા માટે ગયા. પટેલ ઘરે હતા ને પટલાણી બા હતા, ખાઈ પીને સુખી ઘર, એટલે જરા વજનદાર થઈ ગયા હતા પટલાણી. ભૂદેરે જઈને કીધું કે કઈ મળશે માતાજી? તો કે મળશે ને. તો કે જો આપો તો જમી લો અહીંયા. તે ડોસી એ બચારી ઉદાર, ખીચડી આપી અને બધું આપ્યું કે અહીં રાંધી લો વાસણ આપ્યા. ભૂદેવ રાંધવા બેઠા ને પટલાણી બા આમથી આટા માર. ભૂદેવ ને શું કમજ થઈ, તે પટલાણી ને આટા મારતા જોઈને કે ખાઈ ખાઈ નકરું શરીર જ ખીડક્યું છે, તમારી શું દિશા થાય. અને પટલાણી નો મગજ યોગ, નીકળ નીકળ આ બધું લઈને નીકળે અહીંથી. અરે પણ હવે નહીં, અહીં નહીં, અહીં નહીં, ગમે ત્યાં જઈને રાંધજે. ઉપડ તે પેલા પ્રાઇમસ માં તે ખીચડી હતી ને એની જોળી નાખી દીધી. હો, કાઢ્યો બાર, બજારે નીકળ્યા, જોળીમાંથી ખીચડીમાંથી પાણી ટપકતું જાય. એમાં કોઈ કે પૂછ્યું, ભૂદેવ આ જોળીમાંથી હું નીતરે છે? તો કે મારી અશુભ વાણી ટપકે જ ભાઈ, ઈ નીતરે છે. નો બોલ્યો હોત તો હાંધો નહોતો. આવું બોલ્યો, લ્યો શું જરૂર હતી ભાઈ. માટે યાદ રાખો, મુખમાં શું જાય છે એના કરતા પણ મુખમાંથી શું નીકળે છે તે ખાસ જોવા જેવું છે. આમ તો બે વસ્તુ અગત્યની છે. મુખમાં શું જાય છે એ બહુ જોવા જેવું છે, કેમ જે એમાંથી એ મોત થાય. અને મુખમાંથી શું નીકળે છે એ બહુ ધ્યાન રાખવા જેવું છે, કેમ જે એમાંથી એ મોત થાય. બરાબર, ન ખાવાનું ખાધ્યા પછી કાંઈ આપણે તંદુરસ્ત કે સુખી રહી શકતા નથી, અને ન બોલવાનું બોલ્યા પછી પણ આપણે તંદુરસ્ત કે સુખી રહી શકતા નથી. માટે આ એક દરવાજો એવો છે, એની આવત જાવન ઉપર કેમેરો સિસ્ટમ જરૂર રાખવી પડે. કોણ ગયું, કોણ નીકળ્યું, કેવું ગયું, કેવું નીકળ્યું. કારણ કે જાય એ મહત્વનું, નીકળે એ મહત્વનું. પણ આપણને આનો ખ્યાલ જ નથી, આનો ખ્યાલ જ નથી. બોલો, નું કરવું હું, બોલો આનું કરવું હું. જુઓ તમે, એક આંખ છે ને એ બહુ ખતરનાક, એટલે એને ભગવાને દરવાજો આપ્યો, બંધ થઈ જાય, સમજાણું. પણ બહુ પાતળો દરવાજો, એટલો બધો હાર્ડ નહીં. પણ આ મુખ છે ને એ તો એટલું બધું ડેન્જર છે, એટલે એને તો કડક દરવાજો આપ્યો, સમજાણું. મોટું માણા બંધ કરી દે, અને પાછા આગળ દાંત છે, પછી ખુલે નહીં. કારણ જે એને ખોલવું અને બંધ કરવું એ બે બાબત અગત્યની હોવાથી એને એ રીતે જ ભગવાને ગોઠવું છે. ભગવાનનું કામ બહુ રેડી છે. હા, કાનને જો બંધ ખુલ્લું કાંઈ નહીં, ખુલ્લું જ રહે. હવે તમે ન સાંભળવું હોય તો કંઈકથી રૂ ગોચીને ડાટા મારવા પડે, બાકી આંખમાં એવું નહીં, ન જો હોય બંધ કરી જાવ. પણ કાનમાં આંગળી નાખો તાર મેળ પડે, કારણ કે એને બારણું જ નથી. નાકને બારણું કરું, પણ બે ઇન્દ્રિયને દરવાજો આપ્યો છે, એ પણ સમજીને આપ્યો છે. આપણી બુદ્ધિ, આપણી આઝાદી, આપણી મિત્રતા, આપણો યશ તેમજ આપણો વિનાશ, આપણી દરિદ્રતા, આપણી શત્રુતા અને આપણી યપ કીર્તિ, આ બધું મોટે ભાગે જીભને આભારી છે. બોલો, હતો ખ્યાલ? આ બધું મોટે ભાગે જીભને આભારી છે, કારણ કે જીભ ઝેર અને અમૃત બંનેની ખાણ છે. એક સાસુ વહુ નો સંવાદ. સાસુ એની વહુને સંભળાવવા બોલી, ખબર છે બાજુવાળાની વહુ મહિને 5,000 કમાય છે, 5,000. કોને કોને સંભળાયું? 16 ભુજાળીમાં સાસુદેવીએ 2 ભુજાળી વહુને ટોન માર્યો. એટલે વહુ ધીમે રહીને બોલ્યા, બહુ ડાઈ હતી, બા બાજુવાળા રસોયાને કેટલા રૂપિયા આપે છે? 5,000. બા કચરા પોતા વાળાને 1,000. છોકરાને ટ્યુશનના 2,000. તો હે બા, એમના ઘરની કુલ આવક જાવક કેટલી હશે? આમ તમે જાણો, જાણું છું ને, બધા મલકનું જાણું. આવક 10,000, જાવક 11,000. તો હે બા, આ 11,000 માઇલો આપણે ખર્ચો ખરો આપણા ઘરમાં? ના હો બેટા, એ નહીં. હો, તું છોકરાને ટ્યુશન પણ કરાવી દે છે, રસોઈ પણ જાતે કરી લે છે, લુગડા પણ જાતે ધોઈ નાખે છે, એટલે એ કોઈ ખર્ચો નથી. હો વો બેટા, તું બહુ જ ડાયસો, બહુ જ કામ કરે છે. લ્યો, મેળ પડી ગયો. હોળે હાથ માથે આવી ગયા, મીઠી વાણી બોલ્યા ને એમાં, કે હે બા, એ માઇ લો આપણે ખર્ચો ખરો, કારણ કે આ બજારી એકલી કરતી આ બધું. પછી 5,000 ક્યાંથી કમાઈને લાવે? આ ઘરમાં જ કામ કરે છે 10,000 નું, એનું તો કોઈ વિચારતું જ નથી. બાજુવાળાની વહુ આટલા કમાય છે, એટલે. પણ આ તૂટી ગયા કામ કરી ની જોવો, દેવીઓ બહુ કરી નહી. પણ જો આવી રીતે પ્રેમથી વાત કરતા આવડે તો પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. હવે આપણે જીભને જીતવી હોય તો કોઈ સંતનું એવું કહેવું છે, ઉપવાસ અને મૌનના અભ્યાસથી જીભને સંયમવાળી બનાવી શકાય છે. ઉપવાસ અને મૌન. ઉપવાસનો પ્રભાવ શરીર પર પડે છે. ભૂખ્યા હોય ને ઢીલા હોય તો બહુ બોલવાનું મન નહીં થાય, જોજો અંતર્વૃત્તિ રહેશે થોડીક. અને મૌનનો પ્રભાવ મન ઉપર પડે છે, એટલે પણ આપણી જીભ શાંત બને છે. એમાં શરીર બળ અને મનોબળ બંને પાછા સમર્થ બને છે. ઉપવાસ કરવાથી શરીર બળહીન થઈ જાય એવું માનવું નહીં. આખી સિસ્ટમને રજા મળતી હોવાથી બધા જ તાજા માજા થાય છે. અને મૌન રાખવાથી મન બળ ઢીલું પડી જાય એવું નથી, એમાંય નવીન ચિંતન ફૂટતા તાજું માજું થઈને વિશેષ બળ પ્રદાન કરે છે મન પણ. પણ આ બાબતનો બહુ ખ્યાલ ઓછો બધાને. આપણી વાણીથી કોઈના વળ ઉતરી જવા જોઈએ, પણ એવી વાણી ન બોલવી જોઈએ કે જેથી કોઈના વળ ચડી જાય. સંસારમાં બે ભાઈ હોય, પતિ પત્ની હોય, કુટુંબ હોય, પાર્ટનરો હોય, શેરી મિત્રો હોય, નાત મિત્રો હોય, એને બેને કોઈ કારણે કંઈક થોડીક આંટી પડી હોય, એને વળ કહેવાય. હવે આપણને ખબર હોય કે આને બેને થોડો ઘણો બનાવ થયો છે, વ્યવહારની આંટી પડી છે, તો એ આંટી ચડાવાય કે ઉભેળાય? આપણી વાણી એવી ન હોવી જોઈએ કે એ વધારે વળ ચડે, ઉબેલે એવું બોલવું જોઈએ. ભાઈ જો એક કુટુંબમાં ત્રણ ભાઈ હતા, માતા પિતા હતા, કોઈ કારણે વળ પડ્યા, કંકાસ શરૂ થયો, કુસંપ થયો. એના બાપાએ વિચાર કર્યો કે હું બેઠા આને બધાને નોખા કરી નાખું, નહીતર આ ઝઘડો પાછો સમશે નહીં. છોકરાને ત્રણેયને બોલાવ્યા, પિતાએ પોતે કીધું કે ભાઈ તમે ત્રણેય ભાગ પાડી લો, જુદા થઈ જાઓ. એ ત્રણ ભાઈમાં વચલો હતો ને એ જ ખૂબ કમાતો હતો, એના કંઈક બૈરા છોકરાને લઈને કંકાસ હશે એવું દેખાય છે. એ બોલ્યો કે બાપુજી તમે નોખું કરી દેવાની વાત કરો છો, પણ અમે એવું નથી માનતા કે અમે અલગ છીએ. આ બધું છે તે કોઈ એકનું નથી પિતાશ્રી, આપણા બધાનું છે, મારું એકનું નથી. ભલે હું રડ્યો પણ આપણા બધાનું છે, શું કામ અમને નોખા કરો છો? આટલા શબ્દ એ ભાઈ બોલ્યો, આખું ઘર રડી પડ્યું, વળ ઉબળી ગયા. કારણ કે કમાતો તો એ, અને એ જ આવું બોલ્યો કે મારે એકનું નથી, અમારું એકનું નથી. કદાચ મારી પત્નીને ભૂલ હોય તો ભલે, પણ આપણા બધાનું છે, આપણે બધાએ ભેગા રહેવાનું છે, કોઈ ચિંતા કરવાની નથી. એના બાપાની આંખમાં હું આવી ગયા, એની બાની આંખમાં હું કે દીકરો કેટલો ડાયો જોવો લ્યો. આવું બોલતા આપણને આવડે તો આપણાથી એ બધાને સુખ શાંતિ થાય, ગરમી બધી નીતરી જાય. ભેગા થઈ ગયા બોલો, વયા ગયા વર્ષો, હજી સરસ ભેગા રહે ને આનંદથી જીવે છે. ઘણી વખત તો આપણે ધાર્યું ન હોય ત્યાં સુધી આપણી ખરાબ વાણીની અસર જાતી હોય છે. એક શિક્ષકે ક્લાસમાં એના વિદ્યાર્થીને ગધેડો કીધો, બોલો. છોકરાની માં આવી ફરિયાદ લઈને સ્કૂલના આચાર્ય પાસે કે તમારા શિક્ષકે મને ગધેડી કીધી. આચાર્ય કહ્યું, પણ તમે ક્યારે અમારા શિક્ષક ભેગા થયા? તો કે નહીં બોલાવો એને, તમે આજ મારા છોકરાને ગધેડો કીધો કે નહીં? તો કે હા. તો કે હું એની બા એટલે શું થાવ? સ્કૂલના આચાર્ય કે વાત સાચી છે, માફી માગો. એ શિક્ષક સાહેબ પગે લગાડીને માફી માગવી પડે, બોલો. આવું થાય. જો મીઠું મીઠું ખાવા જોઈએ તો મીઠું મીઠું બોલવામાં શું વાંધો છે મારા ભાઈ? સાંભળો કે નહીં, આપણી લૂલીને જો મીઠું મીઠું ખાવા જોઈએ તો એને મીઠું મીઠું બોલતા હું મોત આવે છે. એને કહી દો કે તને મીઠું મીઠું ભાવે, તગા તો મીઠું મીઠું બોલ. અને તું કડવું બોલીશ તો તને મીઠું ખાવા મળવાનું નથી. હો, અને એટલા માટે જીભમાં બોલવાની અને સ્વાદની બે શક્તિ ને બે કામ એક જગ્યાએ એકને હોપવામાં આવ્યા, અને બે કોન્ટ્રાસ્ટ છે કે કડવું બોલીશ તો મીઠું ખાવા નહીં મળે, મીઠું બોલીશ તો મીઠું ખાવા મળશે. તારા ઉપર છે, બોલ. તારા ગળ્યું ને મીઠું મીઠું ખાવું છે? હા. તો કોઈના ઉપર ક્યાં છે, તારા હાથની જ વાત છે. જીભ બેન, મીઠું મીઠું બોલો અને મીઠું મીઠું ખાવ, અને વાંકું વાંકું ત્રાહું આંકું સૂકું બોલો તો એવું ખાવ. પછી લ્યો પૂછો આપણી જીભને, મજાનું ગોઠ્યું છે ને ભગવાને, ખાવાનું બોલવાનું એક જગ્યાએ રાખ્યું છે એટલે વાંધો નથી. મીઠું ખાવું હોય તો મીઠું બોલે, બીજું. એક ગામમાં એક ભાઈનું 12મું હતું, બધા જમવા ગયેલા, જમવા બેઠા, શેરો ને શાક વગેરે પીરસતા હતું. એમાં પીરસનારા એક ભાઈ ને શાક આપ્યું, એમાં જરા થોડું પડ્યું. જમનારો જરા ગરમ થઈ ગયો અને સીધું એવું બોલ્યો, હા મીઠું બોલે તો મીઠું ખાવા મળે. પણ હું બોલ્યો ખબર છે? એ એ મૂરખ, આટલું જ શાક કેમ? તારા બાપનું 12મું છે, આપીને જાજુ. બોલ્યા, એમ થયું તારી જાતના, મારા બાપ સુધી વયો ગયો, એને મગજ ગયો. જે શાકની ડોલ હતી ને એની ઉપર ઊંધી વાળી. લે આખી ડોલ લે, આખી ડોલ ખા, આખી ડોલ ખા. એટલે આપણ અને ઓલાનો મગજ ગયો, એને સીધી ડીશ નાખી એના માથે. અને ભાઈ જે ડીશ ઉડી છે વાટક્યા, એમાં એ ઘરનો જે આગેવાન છોકરો હતો ને એ આડો પડ્યો હતો, એના આંખમાં શાક ભરી દીધું. આવો ખેલ થઈ ગયો. લે એને ઝાઝુ શાક ખાવું તું તો આવું બોલવાની જરૂર નથી જીભને. જીભનેથી મીઠું શાક ઝાઝુ ખાવું તું ને, એને વિનયથી કહેવું તું, જરા હોય તો વધારે મૂકો, મને શાક જ અનુકૂળ છે. તો બોલો બિચારો કરશો ભરીને આપત, પણ કે તારા બાપનું બારમું છે આ મૂકીને આ વાણી વાપરી. એટલે જીભને તો ભાઈ મીઠું ખાવું હોય તો મીઠું બોલવું, પણ હવે આને ખાવું મીઠું ને બોલવું તીખું, અને એનું શું કરવું કહો. જીવનમાં સુખ અને શાંતિથી જીવવું હોય તેને મગજને આઈસ ફેક્ટરી બનાવવું ને જીભને સુગર ફેક્ટરી બનાવવી. કોઈ ડાય માણસે કીધું કે સુખ શાંતિથી જીવવું જ તમારે, તો કે હા. તો મગજને આઈસ ફેક્ટરી રાખો, બરફની ફેક્ટરી, અને જીભને સુગર ફેક્ટરી રાખો, મીઠી રાખો. મગજ ઠંડુ, જીભ મીઠી, પછી જોવો મજા આવે. હમ, ઘર તૂટતા હશે તો હંધાઈ જાય આ કથાથી. સુવાક્યથી સ્નેહ સદેવ લાધે, કુવાક્યથી ક્લેશ અશેષ વાધે. જરા કછુ એક વિચાર પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. થોડુંક વિચારીને બોલો, એમને ભગ ભગ જવા દો. માં સુવાક્યથી સ્નેહ સદૈવ લાધે, સારું બોલો તો બધા તરફથી તમને સ્નેહનો વરસાદ થાય. કુવાક્યથી ક્લેશ અશેષ વાધે, નકરો ક્લેશ જ થાય. જરા એક કછુ વિચાર પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. એક દિવસ ગઢપુરમાં સભા ભરાણી હતી, બધા નંદ સંતો હતા. ભગવાન સ્વામિનારાયણ સભામાં ઊંચા સ્થાને આવીને બિરાજ્યા છે. વાતની વાતે મહારાજે એક વાત કરી. ભગવાન શ્રી હરિ કહે છે કે સર્વે સભા સાંભળો, વાણી બોલ્યામાં બહુ ફેર છે એવું મહારાજ બોલે. ત્યાં તો રાઘવાનંદ સ્વામી મહારાજને દર્શને આવ્યા, અને મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, આ રાઘવાનંદ સ્વામીની ઉપરથી એક વાત કરું છું. તો કે બોલો ને મહારાજ. સ્વામી, એક વાણીમાં અમૃત રહેલું છે ને એક વાણીમાં ઝેર. એમ કહીને મહારાજ કે, હે મુક્તાનંદ સ્વામી, આ રાઘવાનંદ સ્વામી અને અમે 10-20 સ્વાર અને બીજા 10-20 માણસ અહીંથી નીકળ્યા હતા. તે રસ્તામાં એક સોખડું કરીને ગામ આવ્યું, ત્યાં સર્વને બહુ તરસ લાગી અને ઘોડાએ બહુ તરસ્યા થયા. એક વડના વૃક્ષની છાંય અમે બધા ઉતર્યા, પણ ઘોડાને અમે એવા તરસ્યા થયા હતા, પૂછો નહીં. અમારી જોડે એક ત્રિકમ કરીને દાદા ખાચોનો ખવાસ હતો, નોકર, ખવાસ જ્ઞાતિનો. તેને અમે કહ્યું, ગલા ભાઈ, ઓલ્યા કુએ બેનો પાણી ભરે છે, જો તું ત્યાં જા. તેમને જઈને કે તો આપણને પાણી, ભાઈ એની પાસે દોરડા ને ઘડા છે. તિકમ ખવાસ ઉપડ્યો, ન્યા જઈને ઉભો રહ્યો, દાદા ખાચર નો નોકર રાજાનો અને સ્વામિનારાયણની આરે નીકળેલો, ગમે એ હવા ચડેલી. અય ડોસ્યો, ડોસ્યો એક હામટી આમ જોવા માંડી, અને પાછી એકા બીજીને સામું જોયે, આપડે એક ઘટ્યું નથી. આ ક્યાંથી આવ્યો, શું છે? એ ડોસ્યો, પાણી આપો. બહેનોનો મગજ ગયો, તે ગાળો જ દેવા માંડ્યું. ક્યાંનો છો? તારી માં ડોશી હાલી નીકળ્યો છો તે ભાગેથી. તિકમ ખવાસ પાછો આવ્યો, આવી વાણી વાપરે તો એમ જ થાય ને, તો જેની બુદ્ધિ ટૂંકી તેની જીભ લાંબી, જેની બુદ્ધિ ઓછી ચાલે તેની જીભ વધુ ચાલે. બહુ જીભ હાલતી હોય બુદ્ધિ ઓછી હાલતી હોય નક્કી છે, કારણ શક્તિ બધી અહીં આવી જાય ને એટલે ત્યાં કાંઈ પછી કામ ન કરે, બને એવું. રામ ભગવાને સીતા સ્વયંવરમાં ધનુષ ભાંગ્યું, એનો કડાકો થયો, પરશુરામ તપમાં બેઠા તેની હલબલી ગયા કે શિવ ધનુષ મેં આપ્યું તે ભાંગી નહીં હોય, ધુઆ ફુવા થઈને આવ્યા ને એવું બોલવા માંડ્યા, એવું બોલવા માંડ્યા. લક્ષ્મણજીનો મગજ ગયો, પ્રભુ મને રજા દો આને વિતાડી દઉં આ બામણને. ભગવાન કે જાડેવા જાવ. પછી લક્ષ્મણે એ વખતે પરશુરામને એક ટોન્ટ માર્યો, હે ભૂદેવ તમે કુવાડો શું કામ રાખો છો, કેમ તમારે કઈ કુવાડાની જરૂર નથી, આપશ્રીની જીભ કુવાડા કરતા વધારે કામ કરે એવી છે. આવું કીધું, એવો ટોન માર્યો, તમારે આ કુવાડાની કઈ જરૂર નથી, તમારી જીભ જ કુવાડાનું કામ કરે, વેતરી નાખે, તમે બોલો ત્યાં માણા મરી જાય કે. આમ છે આ તીકમ બોલ્યો એવો, હા એના નામ પ્રમાણે એને વાણી ઉચ્ચારી, પોપડો કાઢ નાખ્યો એવો તીકમ માર્યો ને. આવ્યો પાછો હે મુક્તાનંદ સ્વામી, પછી અમે રાઘવાનંદ સ્વામીને મોકલ્યા, સ્વામી તમે જાઓ. ત્યારે સ્વામી ત્યાં ગયા અને કહેવરાયું, અરે આ માતાજીઓને જરા કહો કોઈ કે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે તે અહીંયા આવ્યા છે, અને બહુ તરસ્યા થયા છે પ્રભુ, અને ઘોડા પણ બહુ તરસ્યા થયા છે, ને કઈ પાણીનો યોગ થતો નથી, તેથી તમારી પાસે અમે જરા ઘડો દોરડું માગીએ છીએ. હે માવડીઓ જો રાજી હો તો ઘડો ને દોરડું આપો તો અમે જરા પાણી અમારી મેળે સિંચીને પી લઈએ, અમારા ઘોડાને પાઈ દઈએ. અને આપ તો બહુ દયાળુ છો પર દુઃખ ભંજન છો. બેનું તો પાણી સિંચતી સિંચતી પાણી પાણી થઈ ગઈ, કે આ બાપુ કેટલું મીઠું બોલે છે. આવું તો આપણા ઘરમાં કોઈ દી કોઈએ નથી કીધું તમે બહુ દયાળુ છો ને પર દુઃખ ભંજન છો, એને કોને કીધું હોય નહી. ખુશ થઈ ગઈ અને કહ્યું કે બાપુને કેવડાવો તમારા ઘોડા અહીં લાવો, અમે સિંચીને પાઈ દઈશું, અને લેવા બે ઘડા પાણીના લઈ જાઓ તમે બધા પીવો. તે પોતે પાણી સિંચી દીધું, ઘોડા પાઈ દીધા ને બે ઘડા પોતાને આપીને પાણી પીવડાવ્યું. બોલો મીઠી વાણીમાં કામ થયું. અને બોલો ખવાસતો જઈને બોલ્યો કે હું ગાયો ખાતી, બોલો પાણી તો કોઈ પાયું નહીં. શ્રી હરિ કહે છે કે હે મુક્તાનંદ સ્વામી, વાણી બોલ્યામાં એટલો ફેર પડ્યો, માટે સર્વેએ કઠણ વચન બોલતા શીખવું નહીં. એ કોણ શીખે છે એની મેળે આવી જાય ને. પ્રજા જુઓ પોપટ ઘેર પાળે, સુખે સુય ન શકે ઘૂડ માળે, ઉચ્ચારનું એ જ કારણ જાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. પોપટને લોકો ઘરે પાળે છે કેમ, જે મીઠું બોલે ને, અને ઘૂડ તો રાતે એના માળામાં સુખે હોઈ શકતું નથી, કેમ જે ન્યાય લોકો પાણા મારે, એની વાણી એવી ખરાબ. હિતમ મનોહારી ચ દુર્લભમ વચ, આ દુનિયામાં હિતકારી મીઠું મનોહર વાક્ય દુર્લભ હોય છે. જેની વાણી મીઠી તેની સર્વત્ર ચાલે ચિઠ્ઠી, જેની વાણીમાં ઝેર તેને થાય બધાથી, હા ભાઈ હવથી એને વેર થાય. માટે યાદ રાખો ધીમું બોલો, મીઠું બોલો, થોડું બોલો, સર્વહિતકર સાચું બોલો. સાચું જો સર્વહિતકર ન હોય તો ન બોલું. ધીમું બોલો, મીઠું બોલો, થોડું જ બોલો, સર્વહિતકર સાચું બોલો. આ ચાર નિયમ હારા છે, સુખી થઈ જવાય તરત. ગામ વાવડીમાં મથુરાથી એક બામણ ટેલ નાખવા આવેલા, તે ત્યાં નિર્મળ સ્વામી ત્યાં નાના, તે ઈ બામણ બહુ મીઠું બોલતા. તે વડીલોને જોઈને એમ કે, અરે નંદ બાબાઓ કેમ છો, અને નિર્મળ સ્વામીને કેમ છો લાલા એમ કેતા. એટલે મોટાને નંદબાબા કે, અને ડોશિયુમાં હોય ને ઘરમાં એને મૈયા યશોદા કે, અને છોકરાને લાલો કે. એવું મીઠું મોઠું બોલે તે બધી બાયુ એવી રાજી થાય, તે ભાઈ હુંપડા ભરી ભરીને જવાર બાજરો ચોખા આપે. તે ભૂદેવ ઘણું કમાઈને જતા માત્ર મીઠી વાણી, અને ઓલિયાની ખીચડી જોળીમાં નીતરી. બોલો, કામનો કરનારો પગનો મજબૂત અને વાણીનો મીઠો ભૂખે ન મરે. કામનો કરનારો પગનો મજબૂત અને વાણીનો મીઠો ભૂખે ન મરે કોઈ દી. વિનોબા ભાવે એવું કહેતા કે મૌન સહેલું છે પણ સંયમપૂર્વક બોલવું કઠણ છે. મૌન રાખવું સહેલું છે પણ સંયમપૂર્વક, આટલું જ આવું જ આ ટાણે જ એમ જે વિવેક રાખવો, જીભ ઉપર કંટ્રોલ રાખવો, એ બહુ કઠણ છે. ઘણા માણસ ગમે એવું બોલી નાખે પછી બધા ઘર નાખી જાય ને તાર શું કે, આવ નહીં બોલું બસ આજથી બંધ. અરે ભાઈ બંધ નથી કરવું, ના આવે બોલું જ નહીં, હું બોલું એ કોઈને ગમતું નથી. આજથી મૌન, અરે બાપા મૌન લેવાની વાત નથી કરતા, ના ના. અરે ભલા થાવ ભાઈ, હજી બોલતા બંધ થાવ, હજી બોલતા બંધ થાવ. તમે બોલો એ કોઈને ગમતું નથી એવું નથી, પણ જરા એવું બોલો કે હોને ગમે, ના બોલવું જ નથી. એ પાછું ઘર આખું મનાવે હો, એવું ન કરશો એમ, તમે નહીં બોલો તમને નહીં ગમે, માંડ હરખું થાય. આવું છે ભાઈ,
વચન કરત મેલાપ, વચન તે દૂર બેઠાવે. વચન કરત નિર્વૈર, વચન તે વૈર બઢાવે. વચન કરત ઉર્દાહ, વચન શીતલતા આને. વચને દ્વેષી બનત, વચને મિત્ર કરી માને. સુની વચન પ્રબલ અતિ સંત કે, જીવ બ્રહ્મ સમતા લહે. બ્રહ્મ મુનિ મર્મ યહ વચન મે, શ્રુતિ પુરાણ સ્મૃતિ કહે.
બ્રહ્માનંદ સ્વામી નો સવયો છે. આમાં ધ્યાન દોરવા જેવી બાબત એ છે, સુની વચન પ્રબલ અતિ સંત કે, બહુ બળિયા સાધુનું વચન સાંભળીને જીવ બ્રહ્મ સમતા લહે, જીવ બ્રહ્મરૂપ થઈ જાય. સંત એમ કે, તું દેહ નથી આત્મા છો, ત્યાં જાગી જાય કે હું દેહ નથી આત્મા છું. બ્રહ્મ સમતાને પામે વચને કરીને. બ્રહ્મ મુનિ યહ મર્મ વચન મે, શ્રુતિ પુરાણ સ્મૃતિ કહે. બધા કેશ ભાઈ આવું,
શબ્દ ના માર્યા મર્યા, શબ્દે છોડ્યા રાજ. પણ જેણે જેણે શબ્દ વિચાર્યા, જી 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 એના સરિયા કાજ. શબ્દ ના માર્યા કંઈક મર્યા, અને શબ્દે છોડ્યા રાજ. પણ જેણે જેણે શબ્દ ને હોળા લીધા, એના સરિયા કાજ.
પણ હવળું લેવાય તો ને, ઘણા માણસ હવળું લેશ અને ઘણા માણસ અવળું લેશ. આપણા સીએમ નરેન્દ્ર મોદીએ હવળું લીધું ટીકામાંથી પણ, એ હમણાં હું કહીશ. પણ એના પહેલા મારે વાત એમ કરવી છે કે શબ્દોને વિચાર્યા નહીં અને હેરાન થયા, એ પણ દાખલા જાણવા જેવા છે. કૃષ્ણચરણ બ્રહ્મચારી સ્વામીની વાતો છે, એમાં એક વાત લખી છે કે મોહમાંથી જીવને દુઃખ થાય છે, દુઃખ થાય છે, દુઃખ થાય છે. તે મોટા પુરુષ કહે તો પણ મનાય નહીં, કેમ જે મોહથી હોય ને ત્યારે ન મનાય. લોયામાં હોનીએ મેળ્યું આદર્યું, ત્યારે સાધુ કહે દરબારનાથી ઊંચા ઘર ન કરવા, કારણ કે લોકને ઘેર મેળ્યું હોય અને દરબારના ઘર નાના હોય તે સારું નહીં. સાધુએ વિવેક શીખવાડ્યો સ્વાનીઓને, પૈસા કમાણેલા ને અને સુખિયા હતા લોયાના હોની, મેળ્યું આદરી એટલે સાધુએ ના પાડી, રવા દો. અને વળી ઉપર એમ કીધું કે તમે સત્સંગી છો અને દરબાર પણ સત્સંગી છે, અને પેલા આગલા દરબાર હતા એવા આ ન હોય, માટે રવાદ્યો મેળ્યું ઊંચી ન કરશો એનાથી, તો પણ પૈસા બહુ એટલે મનાણું નહીં. શેને લઈને ન મનાણું? અને કે સ્વામી દરબારનું તો હમણાં મોડું છે, મોડું કાંઈ હરકત થાય એમ નથી. ઠાકોરજીને કરવું કે આ વાત કોઈ કે જઈને દરબારને કીધી કે સાધુ ના પાડતા હતા તો પણ આ હોની કે દરબારને તો હમણાં મોડું, સાધુનો માયનો નથી આ હોની. એમ ગોલકોનો સંતોનું ન માન્યો અને અમારું મોડું કીધું એનું સારું એમ, કાંઈ વાંધો ને. હવે આ દરબારનું મોડું છે એટલા શબ્દોમાં ઘણું થયું. હોનીને દરબારે ઝાલ્યો અને એને ઘેરે લઈ ગયા, પછી થાંભલે બાંધ્યો ને મોટી મોટી મૂછું રાખેલી, તે બાપુ ઘરમાંથી ચીપીઓ લઈ આવ્યા અને ચીપીએ ચીપીએ મૂછું તોડતા જાય અને એમ કે બોલ ગોલકુના, અમારું મોળું કે આકરું? એલ્યા અમારું મોળું કે આકરું? બાપુ આકરું આકરું એમ પાછો મૂછને આસકો અમારે લોસો કાઢ નાખ્યો. અમારું મોળું કે આકરું? અને પછી છોડ્યો અને એમ કીધું ગામ મૂકીને વયો જાયજે, જીવતું રહેવું હોય તો. વયા ગયા. મેળ્યું હજી અધૂર્યું પડ્યું છે એમ લખાણું, અત્યારે જ નહીં હોય પણ તે દી આ લખ્યું તે દી હશે કે મેળ્યું હજી અધૂર્યું પડ્યું છે, માટે પાંચ પૈસા હોય તો પણ ગરીબ થઈ પ્રભુ ભજી લેવા. સાંભળો છો? માટે પાંચ પૈસા હોય તો પણ ગરીબ રહી પ્રભુ ભજી લેવા, નહીં તો દુઃખ આવે. શબ્દ તો સોડા કાઢી નાખે, શબ્દના માર્યા કંઈક મર્યા, જો આ મર્યા. શબ્દે છોડ્યા રાજ અને શબ્દે છોડ્યા ગામ, ગામ છોડવું પડ્યું. પણ જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કામ. જો મેનાવતીએ એના દીકરા ગોપીચંદને કહ્યું કે તારા બાપની આવી જ કાયા હતી. વાત લાંબી નથી કરતો, ટૂંકમાં ગોપીચંદ આવા બેઠો હતો અને એને તો હોળસે નારીઓ હતી અને નવડાવતી હતી. એની મા મેનકાવતીએ ઉપર મહેલમાંથી હેઠે જોયું, દીકરાને રાણીઓ નવડાવતી, હજી બેઠા હતા નાવા, તૈયારી થતી હતી. એની મા આમનામ છોકરા સામું જોઈ રહેલી, એમાં મેનકાને યાદ આવ્યું કે આનો બાપ આવો જ હતો. મરી ગયેલો પતિ યાદ આવ્યો, દિલમાં દુઃખ થયું ને આંખમાં આહુડ આવી ગયા, ખબર ન રહી મેનકાને. અને આસુડું નીચે નાવા બેઠેલા દીકરાના વાહા માથે પડ્યું, ટીપું પડ્યું એટલે આમ જોયું, ક્યારે વાદળી નથી, વરસાદ નથી, સોમાહું નથી, આ ટીપું ક્યાંથી પડ્યું? હજી નાવા માટેની આ લોકોએ તો કોઈ પાણીની તૈયારી અહીં લાવીને કરી નથી. આમ જોયું ત્યાંની બાને જોઈ ગયો, એની બાની આંખમાં આંસુ હતા. પછી નાઈ જઈને ઉપર ગયો, માતાજીને વંદન કરીને કહ્યું કે બા તમને શું દુઃખ છે, તમારી આંખમાં આંસુ કેમ? બાણું લાખ માળવાના ધણી આપણે, તમે રાજમાતા છો, કોણે તમારી હામું જોયું છે એની આંખ ફોડી નાખું, આંગળી સીંધી હોય તો હાથ કાપી નાખું. ત્યારે એની માતા રડતા રડતા બોલ્યા, એવું કાંઈ નથી દીકરા. તો પછી રડ્યા કેમ? પણ કે વાત કીધા જેવી નથી, કશ તો તું પછી છે ને રાજમાં નહીં રહીએ. તો કે ના કહો, એવું જ છે હું. ત્યારે કે આ રાણીઓ, આ રાજમહેલ, આ યુવાની, આ શરીર, એના ફોર્મમાં તું, આ બધું જ એને દીધું છે અને ભૂલી ગયો છે. કોને? ભગવાનને. આ બધું ભગવાને દીધું છે કે? ભગવાને દીધું. અને એક દી નહીં રહે, તારા બાપની આવી જ કાયાને, આવું જ રાજને, આવી જ જાહો જલેલી હતી. પણ એક દિવસ મારી નજર હામે કાયા રાખમાં રાખ થઈ ગઈ. આટલા શબ્દો એ સારડી મૂક્યો, તૈયાર થઈ ગયો કે માતા હું કરું એમ. તો કે આ બધું નાશવંત છે, જે કરવું હોય સન્યાસી થઈ ગયો. ભલો રે ત્યાગ ભરતરી તણો તજી જેણે સોળશે નાર, ધન ધન ગોપીચંદ કાવ્યમાં લખાણો. આ શબ્દો જો, જેને શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. મોટી બાએ લાડુદાન ગઢવીને કહ્યું કે કવિરાજ આ દેહ વિષ્ટાનો છે, હાડ માંસ ને લોહીથી ભરેલો છે, ક્યાં સુધી આમને આમ હાડ માંસ નું વર્ણન કરશો? એક જન્મ સહજાનંદ સ્વામી નું વર્ણન કરો તો જીવન સાર્થક બની જશે. આ લાગી ગયા શબ્દ. વાત તો એમ હતી, મોટુબા લાડુબા પણતા નહોતા, હારે જાતા નહોતા, એટલે કવિરાજને મહારાજે ત્યાં મોકલ્યા કે જરાક એમને સમજાવીને આ અભલ ખાચરની દીકરીઓને તમે ચારણ પુત્ર છો, દેવી પુત્ર, તો સાસરે મોકલો થારું. તે જઈને શૃંગારસ નું વર્ણન જવા દીધું ગઢવીએ. આમ છે ને તેમ છે ને મોટીબાએ પછી જે વૈરાગ વાણી ઉપાડી, તે જેને હારે મોકલવાના હતા ને એ તો એમના મર્યા, ને આને હારે તો આવનારી બે હતી એ ત્યાં પડી રહી, ને આ ભાઈ મુંડાવીને થઈ ગયા સાધુ સ્વામી બ્રહ્માનંદજી. જો શબ્દમાં તાકાત કેવી છે. હે ભાઈ, મોટી બાના શબ્દે લાડુદાનને બ્રહ્માનંદ સ્વામી બનાવી દીધા. અને તુલસીદાસની પત્ની રત્નાવલીએ તુલસીદાસને મોટા સંત બનાવી દીધા. એને બહુ હેત હતું એની પત્નીમાં. પિયર ગઈ તે રહેવાનું નહીં તે વાહે ગયા. મેળીમાં તે પત્ની હતી તે ત્યાં રાંધવું નહીં તે સર્પ લબડતો એને પકડીને ઉપર ચડી ગયા. એની પત્ની કે પણ તમે આ શું કર્યું? તો કે રહેવાનું નહીં. અને પછી એની પત્ની બોલ્યા, હાડ માંસ કો દેહ યહ તામે ઇતની પ્રીત. હાડ માંસના આ શરીરમાં આટલી બધી પ્રીત, તાસે આધી રામ પ્રતિ મીટ જાય ભવભીત. કે આનાથી અડધી જો રામમાં હોય ને, ભગવાનમાં હોય ને, તો ભવભીત મટી જાય. કે અન લાગ્યો એને રામાયણ લખ્યું ભાઈ, તુલસી માનસ રામાયણ. રામાનંદ સ્વામી વૃંદાવનમાંથી ભગવાન કૃષ્ણના દર્શન પામી, મંત્રો પામી, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપનાનો આદેશ લઈને નીકળ્યા. અને જાતા રસ્તામાં સારંગ ગામની સીમમાં આવ્યા. એક પટેલ હાથીડો હાંકતા હતા, એની ફડખે ચડીને એટલું જ કીધું કે આમણામ ક્યાં સુધી ખેતર ખેડશો? જીવનનું ખેતર ક્યારે સાફ કરશો? અન લાગી તે ન્યાન્ય હાથીડું ઊભું મૂકીને એની આરે નીકળી ગયા. એ થયા સ્વામી સંત રામદાસજી. આપણા રામદાસ સ્વામીને નમઃ. સમર્થ સાધુ એક શબ્દમાં બોલો. હે શિવાજીના ગુરુ, એનું નામ એ સમર્થ રામદાસ હતું. હા, એ પણમાં બેઠા હતા. એક શબ્દ મેં લાગી બોલો. બોલા ભૂદેવે બોલ્યા, કન્યા વધરાઓ સાવધાન. એટલે આને વિચાર્યું, સાવધાની ક્યારે અપાય? કોઈ ભયંકર ભય કે આફત હોય ત્યારે જ. ચારે કર જોવા માંડે, એવી તો કોણ આફત આવી રહી છે કે મને ભૂદેવ સાવધાની આપે છે? ત્યાં તો ત્રણ શિંગડાનું પ્રાણી હાલ્યું આવતું હતું. અન ભડક્યા, સમર્થ ભડક્યા. અસમર્થને તો ભડકણ આવતું જ નથી કોઈ દી. એ ન્યાથી ભાગ્યા. એ સમર્થ સંત રામદાસ થયા. જેને શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. શેરડીના વાટમાં પાણી વાળતા ભાદરાના મૂળજી શર્માને દર્શન દઈને ભગવાન સ્વામિનારાયણે કીધું કે મૂળજી, બ્રહ્મ તેજ ક્યાં હુકાઈ ગયું? આપણે હું કરવા આવ્યા છીએ, આ હું કરો છો? એટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પણ એવા હળગ્યા મૂળજી શર્મા, પણ સંસારમાં ન રહેવાનું ત્યાગી થયા. એ જ ગુણાતીતાનંદ સ્વામી પોતે. લુટારા લોથિકાના અભયસિંહજીને ગોપાલ સ્વામીએ કહ્યું કે અભયસિંહ, ક્યાં સુધી શરાબ પીવો છે? ક્યાં સુધી પશુ પંખીઓની હત્યા કરવી છે? બોલો, ક્યાં સુધી આ પાપના પોટલા ભરવા છે? ત્યાં તો પરિચય વળી ગયો, ધ્રુજવા માંડ્યું શરીર. તે દિવસ ને તે ઘડી અભયસિંહ ભગત થયા. આમ શબ્દ જો લાગે તો કામ થાય. એક સંત દાદુ થઈ ગયા, બહુ મોટા સંત થઈ ગયા. એનો એક શિષ્ય હતો, એનું નામ રજબ હતું. રજબ ભગત હતો, હારો હતો. પણ રજબ પણવા માટે જતો હતો. વચમાં એમ થયું રસ્તામાં ગુરુ નું સ્થળ આવે છે તો ચાલો ગુરુ આવ્યા છે ત્યાં પગે લાગતા જાય. જઈને ગુરુ ને પગે લાગ્યો તો પેલો શહેરો પહેરેલો વરરાજાના વેશમાં હતો, અને ગુરુ એ જોયું હાથ તારી અને બોલ્યા, રજબ તુને ગજબ કિયા મસ્તક પર ધારે મોર, અરે આયે થે હરિ ભજન કો ચલે નરક કી ઠોર. ઇસ દુનિયા મે તુમ ક્યા કરને કે લિયે આયે થે ઓર કહાં ચલે ઇ સાડી વાગી. આટલા જ વચનથી માછાનો શહેરો કાઢીને ફેંકી દીધો. મહાન સંત થયા, એને 2000 જેટલા પદો રચ્યા છે ઉપલબ્ધ છે રજબના. એવું ને એવું આપણે કયા ગામમાં મહારાજ પાસે પગે લાગવા ગયા, પેલા વલ્લીભાઈ ગણોદના વલ્લીભાઈ મહારાજને જઈને પગે લાગ્યા. ઓલો આર્ય અણવર તે મહારાજને કે મહારાજ આ વલ્લીભાઈ પણવા જાય છે આશીર્વાદ દો. એ મહારાજ બોલ્યા જ નહીં. ઓલો આમમ કરે અણવર કે મહારાજ આ પણવા જાય છે આશીર્વાદ દો. મહારાજ બોલ્યા જ નહીં. એ મહારાજ અને પછી મહારાજ બોલ્યા, આ હા પરણો 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 જાઓ પરણો. આ જીવને પરણવાનું ઘરી ગયું છે ત્યાંથી પ્રકૃતિ પર સુધી નીકળે એમ નથી કે જાઓ પરણો જાઓ પરણો જાઓ. આવું બોલ્યા બોલ્યા વરરાજાને હું સમજવું. એવી સારડી વાગી પછી વીલું મોઢું લઈને ગયા પૈણા તો ખરા પણ પરણવામાં હવાજ નહીં, ઘર સંસારમાં હવાજ નહીં. આ એક જ શબ્દ હૃદયમાં ઘૂંટાણા કરો સંસાર આગળ ચાલતા. એક દીકરો થયો, દીકરો 20 વર્ષનો થયો. એક બાજુ બોલાવીને કે મેં તારી 20 વર્ષ સેવા કરી, હવે તું મારી 20 વર્ષ કરજે અને પછી આપણે બે ભેળું રળીને ખાશું આ વ્યવહાર, એમ કહીને ત્યાગી થઈ ગયા. બોલો શબ્દ બોલો તાજી તીક્ષણ ધાર અડતામાં અળગું કરે ત્યાં લેશ ન લાગે સંસાર. શબ્દ લાગ્યા કોઈ વીરના આપણને લાગે છે, એક શબ્દ લાગે છે ઈ વાત છે. સમજ્યા? હા. મને કોઈક પૂછે કે તમે આટલી બધી કથા કરો છો અને કોઈને શબ્દ કેમ લાગતા નથી, તો હું કહીશ કે ભાઈ ના લાગે એવું કાંઈ નથી, લાગ્યા છે એવા ઘણા છે, નથી લાગ્યા એવાય ઘણા છે. કેમ ન લાગ્યા? ત્યારે એને કહીએ કે સારું આસરું પાણી હોય એમાં અત્રની શીશી નાખીએ તો એ બધું પાણી અત્રની ફોરમ મારે, પણ ગમે એવી સારી અત્રની શીશી હોય પણ મુંબઈની કે સુરતની ગટરમાં ઠલવો અને પછી ઢાંકણું ખોલીને આમ નાક રાખો અત્રની વાસ ન આવે. આ એનો જવાબ છે. શબ્દ લાગે નહીં શું કરીએ? બહુ ગંધારા અને પાપી જીવ હોય અને કાંઈ શબ્દ અડતો નથી. એમાં તો જેટલી વચનરૂપી શીશીઓ નાખો એટલી ગટરમાં ગંદી થઈ જાય એમ બધું બગડી જાય. હમ, વાત એમ છે. બાકી ચડી જાય ચડી જાય, હવળું ચડે હવળું, નવળું ચડે હવળું. શબ્દ તો એવા છે ભાઈ. નડિયાદમાં સાધુ પધરામણી કરીને કોઈ ઘરથી બહાર નીકળ્યા ને બાજુમાં ઉભી ઉભી બેનનું દર્શન કરતી હતી, એમાંથી એક બેન બોલી કે આ યુવાન સાધુ તો આપણામાં શોભે એવા છે. આટલું જ બોલી, ઓલા સાધુએ શબ્દ સાંભળ્યો, ઉતારે આવી કપડા તૈયાર કરીને રાતે વયો ગયો. આ તો આલી ખબર જ નહીં આપણે ન્યા શોભી એવા છે ને આ આવી ગયા. કે એક શબ્દમાં ઊંધું વળ્યું, રજબ તુને ગજબ કી. પતંજલિએ મહાભાષ્યમાં કીધું છે, એક શબ્દ સમ્યક જ્ઞાતઃ સુષ્ટુ પ્રયુક્તઃ શાસ્ત્રાન્વિતઃ સ્વર્ગે લોકે ચ કામ દુઃખ ભવતી. એક જ શબ્દ સારી રીતે જાણેલો હોય, સારી રીતે એનો જો પ્રયોગ થાય અને એ જો શાસ્ત્ર વાળો કહેતા ધર્મ વાળો હોય તો આ લોકમાં સ્વર્ગમાં બધી જગ્યાએ કામ દૂધા ગાય બને, કોઈ ખામી ન રે. બોલો, આટલી એક શબ્દમાં તાકાત છે. આપણને આ બાબતનો કોઈ દિવસ વિચાર આવ્યો નથી, ઊંડું તપાસ્યું નથી. હવે આ વિવેક શતકની કથા સાંભળ્યા પછી બધા વિચારજો કે સાલુ સુખી દુઃખી થવામાં ઉન્નતિ અને અધોગતિમાં આપણા મુખમાંથી કે આપણા સંબંધી સ્નેહીઓના મુખમાંથી બોલાયેલી વાણીનો કેટલો ભાગ છે, કેટલો આધાર છે. સારું થયું હોય તો સારું ને ખરાબ થયું હોય તો ખરાબ. વાણીને ફાળે ઘણું જાય છે એમ મારું કેવું છે. આના ઉપર ધ્યાન દો.
વાણી રસવતી યસ્ય યસ્ય શ્રમવતી ક્રિયા લક્ષ્મીર્દાનવતી યસ્ય સફલમ તસ્ય જીવનમ. કસ્ય જીવનમ સફલમ, કોનું જીવન સફળ કહેવાય? ત્રણે વાત કરી, વાણી રસવતી યસ્ય, એમાં પહેલી વાત વાણીની કરી કે જેની વાણી રસાળ હોય. યસ્ય શ્રમવતી ક્રિયા, અને જેની ક્રિયા શ્રમ વાળી હોય. લક્ષ્મી દાનવતી યસ્ય, અને જેની લક્ષ્મી દાન વાળી હોય, જે દાન દીધા કરતો હોય, જે કઈ પોતાને મળે એમાંથી અમુક ભાગ આપી દેતો હોય. સફલમ તસ્ય જીવનમ, ભાઈ એનું જીવન સફળ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમના 12માં એમ કહ્યું કે શબ્દ જે છે, શબ્દ એ અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનો કારણ છે, અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે. આ શબ્દનું લક્ષણ છે. જો એક સુરદાસ રસ્તામાં બેઠો હતો અને રાજાની સવારી નીકળી, આગળ સિપાહી હતો, એને આંધળા ખહી જા, મહારાજા પધારે છે. એટલે તરત સુરદાસે કહ્યું, સારું સિપાહીજી, હું ખસી જાઉં છું. ત્યાં પ્રધાનજી બોલ્યા, સુરદાસ એક બાજુ જતા રહ્યો, મહારાજની સવારી આવે તો કે હારું પ્રધાનજી હું એક બાજુ જાઉં છું. ત્યાં તો રાજા બોલ્યા, સુરદાસજી ધીરેથી ચાલજો. ત્યારે કહ્યું, સારું રાજા, ધીરેથી ચાલીશ. રાજાને આશ્ચર્ય થયું, આ ભાઈ સંપૂર્ણ અંધ છે, અમને તૈણીને ઓળખ્યા કેવી રીતે? સવાલ કર્યો કે અમને તૈણીને કેવી રીતે તમે જાણી લીધા કે આ સિપાહી બોલે છે, આ પ્રધાન ને આ રાજા? તો કે વાણી ઉપરથી. હલકા માણસ હોય એ જ હલકી વાણી બોલે છે, અને હલકી વાણી બોલે છે એ હલકા જ થઈ જાય છે. ઊંચા ને મોટા માણસ ઊંચી ને સારી વાણી બોલે છે. આવી વાત છે. એટલે હલકા માણસ તરત જ ગમે એને તુકારો કરે, મોટાને ડાયા માણસો એવું નહીં કરે. કઠોર ભાષા તો મૂર્ખાને પણ કઠોર લાગે, અપ્રિય લાગે, તો ડાયાને મોટા માણસોને લાગે જ તો. ભગવાન બુદ્ધે કીધું કે કઠોર ભાષા મૂર્ખાને કઠોર લાગે. લ્યો તમે આ ખોટું કર્યું. પછી મહારાજ તો બહુ વિઢ્યા, ભાષા સુધારો મહારાજ, કે મારી હારે રહેવું હોય તો.
જે આપ મોઢે અપશબ્દ બોલે તો તેની વાણી ખર વાણી તોલે. ભલે કદી માણસ હોય મોટો, તથાપિ તે તો ખર નાથી ખોટ.
ભલે માણસ મોટો હોય, પણ જો ખરાબ વાણી બોલે તો તે ગધેડાથી પણ નિમ્ન છે.
ભલે કદી માણસ હોય મોટો, તથાપિ તે તો ખર નાથી ખોટો. જે આબરૂદાર જણાય સારો, તે કરે નહીં કોઈ જનને ટુકારો.
એ નિમ્ન હોય એ નિમ્ન જ બોલે. એકવાર મારા ડાંગરવાની સીમમાં મહોડાને છાંયે આરામ કરતા હતા, હુતા હતા, અને કરીમભાઈ ચોકી હતા, અને મહારાજ માથે ઓઢીને હુતેલા, એટલે ખબર ન પડે કોણ છે. એમાં એક ક્ષત્રિય ત્યાં રસ્તાથી નીકળ્યા, સહજ પૂછ્યું કોણ હોતું છે? એટલે કરીમભાઈ બોલ્યો, જાતો હોય ને હાઈલો જાય ને, તારે શું કામ છે કોણ હોતું છે? બોલ્યો, ક્ષત્રિય હતો એટલે બહુ જ ગરમ થઈ ગયો, તેમણ તુકારો કર્યો જ કેમ. હું કોઈનો તુકારો ખમો નહીં, માથું ઉડાવી દઉં, પણ તને પશુ જેવો જાણીને જવા દઉં છું. અને ગાળ્યો દીધી. ત્યાં મહારાજ જાગી ગયા, પેલો ગાળ્યો દેતો તો ચાલ્યો ગયો. પછી મહારાજે કરીમભાઈને બહુ સરસ કીધું,
વાલે કહ્યું કરીમને એવું, તારે મારી પાસે ન રહેવું. નથી વાણી ને વર્તન સારું, તું તો માથું કપાવીશ મારું.
તું નહીં ભાઈ સેવા.
રસ્તા વચ્ચે ગર્ધભ જોઈ જ્યારે ખસો, તમે એમ કહ્યું કુમારે.
સાંભળજો,
રસ્તા વચ્ચે ગર્ધભ જોઈ જ્યારે ખસો, તમે એમ કહ્યું કુમારે.
કોઈ રાજકુમાર હતો રસ્તા ઉપર ગધેડો ઉભેલો, અને રાજકુમાર રથ લઈને નીકળ્યા. ગધેડો આગો પાછો થયો નહીં, ત્યારે રાજકુમારે કીધું, ગધેડા ભાઈ એક બાજુ ખસો.
આ કોકે સાંભળ્યું,
કહો દીધું માન જ કોણ કાજે,
કોને માટે માન દીધું,
જાણ્યું તુકારો મુજ જીભ લાજે,
જાણ્યું તુકારે મુજ જીભ લાજે,
મારથી ન થાય, હો મારથી ન થાય. બોલો,
સોક્રેટિસને કોઈ કે કહ્યું હતું કે તમે એક ગાળ બોલો ને તો જિંદગી ભર ગાળો નહીં બોલવાનો નિયમ લઉં,
સોક્રેટિસે કહ્યું કે તમે નિયમ લ્યો એને ખાતરે હું ગાળ ન બોલું, મારથી થાય જ નહીં. એક હાવ ધતિંગ કરનારો સાધુ કપડા પહેરીને ભાવનગરની બજારમાં બેઠેલો, કૃષ્ણકુમાર સિંહજી ત્યાંથી નીકળ્યા, સાધુ જાણીને ભાવથી પગે લાગ્યા, ત્યારે આર્યના પ્રધાનો મંત્રીઓએ કહ્યું કે આ તો હાવ નકામો છે બાપુ, તમે આને ક્યાં પગે લાગ્યા. ત્યારે કૃષ્ણકુમાર સિંહજીએ બહુ સરસ જવાબ દીધો, મને એવી વાત કરશો નહીં, હું સંતને પગે લાગ્યો છું, પગે લાગવું એ મારું કામ છે, એને કેમ રહેવું એ એનું કામ છે, હું એને પગે ન લાગું એમાં મારી આબરૂ જાય, કે એને રહેવું ઘટે એમ એ ન રહે એમ એની જાય, પણ હું એને પગે ન લાગું એ તો મારું જ ભોંઠું ગણાય ને. ગોહિલવાડનો ધણી 1800 પાદનો રાજા અને સંતને જોઈને વંદન ન કરે તો એમાં મારી ટીકા થાય ને ભાઈ, આવી સરસ વાત કરી. ગધેડાને રાજકુંવરે કીધું કે ગાઘા ખસો શું કામ, તો કે ભાઈ મારાથી તો ન બોલાય ને, એ જે હોય તે. વદે નહીં કોકિલ કાગવાણી, કોકિલ કોઈ દી કાગડાની વાણી ન બોલે, કાગડાના માળામાં જે મોટી થાય ઉછરે એને સેવીને કાગડા મોટી કરે, પણ બોલે એટલે એ કાગડાને જેવું બોલે નહીં. વદે નહીં કોકિલ કાકવાણી, ન મોર મોઢે ખરવાણી જાણી, મોર કોઈ દી ગધેડાની વાણી ન બોલે. તો વિશ્વમાં જે જન હોય સારો તે શે રીતે શબ્દ કહે નઠારો, હા તો વિશ્વમાં જે જન હોય સારો તે શી રીતે શબ્દ કહે નઠારો, એનથી ન બોલાય, ખરાબ ન બોલાય ભાઈ. એક ગામમાં પુલ બનાવવાનો હતો, ગામના લોકો એને બીજા ત્રીજા ભેગા થયેલા અને ભંડોળ ભેગું કરેલું, ભંડોળ. એક નેતાને આમંત્રણ આપેલું આયોજન માટે, નેતા આવ્યા, ગામ આખાના માણસો ભેગા થયેલા, મોટી સભા ભરાયેલી, એમાં એક વ્યક્તિએ પ્રવચન કરતા જણાવ્યું, હે સાંભળો હવે સાંભળો, આ નેતા આપણી વચ્ચે હારા કપડા પહેરીને આયા છે, ખરાબ ઉપરના આયા છે, તે એના બાપનું કપાળ કૂટવા આયા છે, હે બોલો ભાઈ, તે બધા હું કે ખબર ના, હા કપાળ કૂટવા નહીં આયા, આપણા ગામના પુલ નિર્માણ માટે આયા છે. આહા, પાછું વળી ભાષણ આગળ ચલાવ્યું, શું તે આપણા બાપની જોનમાં આયા છે, ના ગામના વિકાસ માટે આયા છે. નેતાએ આવું ભાષણ સાંભળ્યું પછી નેતા ઉભા થયા, વિનમ્રપણે બોલ્યા કે આપે જે પુલ માટે ભંડોળ ભેગું કર્યું છે તે ગામના માણસની વાણી સુધારવા વાપરી નાખજો, પુલની જરૂર નથી. એમ કે નેતા ગાડીમાં બેહીને વ્યા જ ગયા. કદમ એક જ મુકાય છે ને દિશા ફરી જાય છે, આંકડો એક જ મુકાય છે ને દાખલો બદલાઈ જાય છે, પુષ્પ એક જ ખીલે છે ને વાતાવરણ ફરી જાય છે, શબ્દ એક જ બોલાય છે ને જીવન બદલાઈ જાય છે. એકમ બોલો, પુલ પડ્યો રહ્યો, એક જગ્યાએ સ્મશાનમાં એક ભાઈની ચિતા સળગતી હતી, એક ભાઈ ત્યાંથી નીકળ્યો અને એટલું જ બોલ્યો, આ કોનું ઊંધિયું બફાય છે. આ હા હા, શબ્દ એક જ બોલાય છે અને બધું બદલાઈ જાય છે. ઓલે આ કાંધિયાઓને બધાને એવી દાય ચડ્યો, ન્યા ન્યા માર્યો, હા માર ખાઈ ગયો. પછી એને મનમાં વિચાર થયો કે આવું કઈક હળગતું હોય ત્યારે ત્યાં મળદું બળે છે એમ સમજવું જોઈએ. આગળ ગયો ત્યાં યજ્ઞ હાલતો હતો, બ્રાહ્મણો બેઠેલા ને ઓમ સ્વાહા હાલે. આ ભાઈ ત્યાં પૂગ્યા અને બોલ્યા, અલ્યા કોને બાળો છો, ન્યા ફરીને માર્યો બધાએ. એટલે કહેવાય છે કે ન બોલ્યામાં 9 ગુણ ભાઈ.
કેયુરાણિ ન ભૂષયંતિ પુરુષમ હારા ન ચંદ્રોજ્વલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલંકૃતા મૂર્ધજા વાન્યેકા સમલંકરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે ક્ષીયંતે ખલુ ભૂષણાનિ સતતમ વાગ્ભૂષણમ ભૂષણમ.
આ ભર્તુહરિનો શ્લોક છે. એણે કીધું કે ભલે લોકો માનતા હોય કેયું રાણી ન ભૂષયંતી, બાજુ બંધને ગજરા ને તોરા ને હાર ને મેકઅપ આપણે કરીએ છીએ ને એ માણસને નથી શોભાડતા. હારા ન ચંદ્રોજ્વલા, સોનાના ચંદ્રની કાંતિ જેવા ઉજ્જવળ હાર પણ માણસને નથી શોભાડતા, ભલે એમાં હીરા જડ્યા હોય. ન સ્નાનમ ન વિલેપનમ, સ્નાન નથી શોભાડતું ને અંગરાગ કર્યો હોય ચંદન ચર્ચીને વિલેપ તોય પણ ન. ન કુસુમમ, ફૂલ બુલ લગાડ્યા હોય નહીં. નાલંકૃતા મૂર્ધજા, ખૂબ સરસ રીતે માથું ઓળેલું હોય, વિદેશોમાં એવું બહુ જોવા મળે, એ પણ માણસને નથી શોભાડતા. તો વાન્યેકા સમલંકરોતી, એક વાણી જ માણસને શોભાડે છે. પણ આના ઉપર આપણે કોઈ દી ધ્યાન આપ્યું નથી, આની ખબર જ નથી. આ બધું કીધેલું છે મોટા પુરુષે વર્ષો પહેલા, પણ તો પણ આપણે હારું હારું ખાવામાં જ બધાની પ્રસન્નતા કરવા માટે ડબલા ડોલચા રાખીને રસોઈ જ હારી બનાવતા શીખ્યા, અને લોકોને રાજી કરવા માટે સારા મેકઅપ બેકઅપ હાર ઘરાણા ને એવું જ બધું પહેરવામાં ને એ જ બધું શીખવામાં પડ્યા રહ્યા. હારી વાણી બોલવાની વાત તો ધ્યાનમાંથી હાવ રહી જ ગઈ, શીખ્યા જ નહીં, એની ખબર જ નહીં. આપણને એમ કે હારી રસોઈ બનાવીને જમાડી માણસ રાજી થઈ જાય અને હારા કપડા બપડા પહેરીને અદામાં ઉભા રહીએ તો મોહી જાય. ના ભાઈ ના, વાણી જ માણસને શોભાડે છે. સંસ્કૃતા ધાર્યતે, જો સારી સંસ્કારવાળી વાણી તમે રાખતા હો તો બેડો પાર. ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગભૂષણમ ભૂષણમ, બીજા બધા ભૂષણો જૂના થઈ જાય છે, મરી જાય છે, ટળી જાય છે, પણ વાગભૂષણમ ભૂષણમ એ ક્યારે જૂનું થતું નથી. વાણીરૂપી ભૂષણ, વાણી જ માણસનું એક એવું આભરણ છે જે બીજાની માફક ઘસાતું નથી, ફરતું નથી, એમ કહેવાનું છે. હવે વાણી વિવેકના પાંચ મુદ્દા કહેવા છે, ઉતાવળ ને તમારે અદભુત. આ રાખે મુદ્દા પાંચ, એને જીવનમાં ના આવે કોઈ આંચ. હા, પહેલો મુદ્દો, એક ને એક વાતો લાંબો સમય ન કરવી. એક ને એક વાતો લાંબો સમય ન કરવી. બીજો મુદ્દો, વાત ધીમેથી અને મીઠાશથી જ કરવી, બહુ વોલ્યુમ વધારે ન રાખવું. ત્રીજી વાત, માત્ર પોતાની જ વાત કરવી નહીં. માણસોની આ બધી કુટેવો છે, માત્ર પોતાની જ વાત કરવી નહીં. ચોથી વાત, સામી વ્યક્તિને અંગત પ્રશ્નો પૂછવા નહીં. આના વિવરણ પછી કરું છું. સામી વ્યક્તિને અંગત પ્રશ્નો પૂછવા નહીં. અને પાંચમી વાત, પોતાની વાત પર જીદ કરવી નહીં. પોતાની વાત પર જીદ કરવી નહીં. તમે ગમે એટલા હોશિયાર ને રૂપાળા ને હારા હો, પણ આ પાંચ બાબતમાં જો તમને ભાન ન પડતું હોય, તમે જ્યાં હોય ત્યાં લોકોના પ્રિય બનવાને બદલે અપ્રિય બનો છો, અને એની પણ તમને ખબર હોતી નથી, પછી કેટલુંક તમારા રૂપને લઈને કે તમારા ધનને લઈને લોકો વાંહે વાંહે પછી લબડતા હોય, એવું પણ મજા નહીં એમાં. આ પાંચમાના જોઈ. હવે પહેલો મુદ્દો સંભળાવો. પહેલો મુદ્દો ગુણસાગરજી, હા હું પૂછીશ, લખ્યું એને બોલવાનું. પહેલો મુદ્દો બોલો, એક ની એક વાત લાંબો સમય ન કરવી. વાત ગમે તેવી રસિક હોય તો પણ એક સમયે તો પોતાનો રસ ગુમાવી દે છે, એ પોતાનો રસ ગુમાવી દે છે, પછી સાંભળનારો કંટાળે છે, પરંતુ વાત કરનારને તેનો ખ્યાલ નથી આવતો. એક જ ઘટના હોય, તમે કુટુંબને ભેગા થઈ એ વાત કરો, પછી ફરી વાર કરો ત્યારે પહેલી વખતે જે આનંદ આવ્યો તે અડધો થઈ જાય, પછી એની વાત ત્રીજી વાર કરો ત્યારે 5% જ આનંદ રહે, અને ચોથી વાર જો એની વાત પછી કરો તો લોકો ઉભા થઈને વ્યા જાય, ઉલટાનો કંટાળો ચડે. આ રહસ્ય જાણવું જરૂરી છે. હા ભળ્યું, આ મોટા મોટા ગ્રંથ છે, ભાગવત ગીતા રામાયણ, એ તો બહુ અનુપમ ગ્રંથ છે, એટલે એકની એક પારાયણ, એકનો એક વક્તા, એકની એક વાત કર્યા કરે પણ લોકોનો રસ રહે છે. તે પણ એક અમેરિકામાં, એક લંડનમાં, એક બીજે 5 વર્ષે અહીં વારો આવે ત્યાં રસ રહે, પણ ઉપરા ઉપર દર સાલ એની એ રામાયણની કથા કરે તો રસ ઓછો થઈ જાય. એવા સારા ગ્રંથો છે તો પણ. એટલા માટે ઘણા માણસો અલગ અલગ ગ્રંથોના સંશોધન કરીને અલગ અલગ ગ્રંથોની કથા કર્યા કરે છે, એકના એક ગ્રંથની નહીં, એટલે કોઈ દી રસ મંદ પડે જ નહીં, એકની એક વાત નહીં, એકનો એક ગ્રંથ નહીં. હવે સાંભળજો પ્રયોગ, બોલો કઈ વાત ઉપર? એકની એક વાતો લાંબો સમય ન કરવી. પ્રયોગ, ખૂબ જ મનપસંદ ગીત હોય, 3-4 વાર સાંભળો ખૂબ ગમે, પણ પછી જેમ જેમ વધુ સાંભળો તેમ મન ઓસરતું જાય, પછી કંટાળાજનક થઈ જાય, પછી અમુક સમય સુધી તો છોડી દેવું પડે, પાછું ફરીને સાંભળો તો પછી મજા આવે, પણ એ પ્રથમ જેવી આવી એવી તો ન જ આવે. કારણ કે આ દુનિયાનો નિયમ છે, બધું જ જૂનું થતું હોય છે, પરમાત્માએ જે બનાવ્યું છે એમાં એ વિકાર મૂકેલો જ છે, બધું જૂનું જ થાય, વિસરાય જ, અને એમ ન થાય ને તો કોઈ મરી જાય એનો શોક જાય જ નહીં. કેટલાક માણસો એકની એક વાત વારંવાર દોહરાવતા નથી, સમજાણું, પણ એને વાત કરવાનો ધડો ન હોય એટલે કઈ વાત કરે છે ને ક્યાં પાછું આવવાનું હોય છે એની એની ખબર જ ન રહે, એમને મૈલ્યા જાય, તે સાંભળનારા અટવાઈ જાય, કાંઈ ક્યાં લઈ જાય વાત, ક્યાં જાય છે, હમણે કાંઈ કહેતા હતા હવે કાંઈ કહેશું. તો ઘણા માણસોને એવી ટેવ હોય, બે માણસ કુંડળ આવ્યા, સાંજનો સમય હતો, હું ચોકમાં મળી ગયો એટલે મેં એને પૂછ્યું, ઓ ક્યારે આવ્યા? મને કે સ્વામી હવારે 4 વાગે જાગ્યા, મુંબઈ હતા. પછી બેઠા થયા, પછી ના આવ્યા, પૂજા કરી શાંતિથી, પછી વિચાર કર્યો કે હાલો જાય, પણ ટ્રેન પકડવાઈ ગયા હતા, ટ્રેન ચૂકાઈ ગઈ, પછી બીજી ટ્રેન માંડ મળી, અને હું એવો હલવાણો એનામાં, એવો હલવાણો, મેં કીધું ક્યારે કુંડળ આવશે, ક્યારે મારો છુટકારો થાય. એ ગાડી ચૂકી ગયા પાછા, એ હું ઉપાડ્યું લાંબે છી, કંટાળી ગયો. એમ ઘણાને આવી લાંબી વાત કરવાની ટેવ હોય છે. એક ભાઈ ને કઈક બીમારી થઈ ગઈ, દવાખાને લઈ ગયા, પછી પાછા લાવ્યા એટલે હું ખબર કાઢવાઈ ગયો, એ તો કેમ છે, શું થયું? સ્વામી કાલ સાંજે ઢોકળા ખાધેલા. હવે મેં કીધું આ હા હા, એ નહીં પચે, એની ઉલટી થાહે, એ માંદો થાય, દવાખાને જાહે, એ ક્યારે પાછો આવશે, મારો ક્યારે છુટકારો થાય. આવું લાંબુ ન કરું, આ આપણને ખબર હોવી જોઈએ કે આવું ન ગમે લોકોને, કંટાળો ચડે. એની સામે બીજી વાત, ઘણા હાવ ટૂંકું બોલે, તમને કઈ સમજાય જ નહીં, કાંઈ સમજાય, તમે કઈક પૂછો ને એટલે 2 શબ્દ કે, એટલે તમે સમજો ને, ફરી વાર પછી સમજો એટલે બીજા 5 કે, તોય ન સમજો પછી વળી 100 કે, એમાં ઠકી જાઓ તમે. જયારે બોલવું ટૂંકું અને હામાને સમજાઈ જાય એવું, એ કળા કહેવાય, વાર ન લાગે ને કહેવાનું બધું એને ગડપડી જાય. એમ છે, ઘણા વાળાને ટેવ હોય, ઘરે નીકળે એટલે 2 શબ્દ સલાહ કે, પાછો જાય પાછો આવે વળી બીજા 2 શબ્દ કે, આ આમલમ કર્યા કરે. પછી તો સાંભળનારની ધીરજ ખૂટવા માંડે છે. હવે સાંભળજો, એક ચર્ચમાં સભા ભરાયેલી, ત્યાંના પાદરી હતા, એ ગરીબોને મદદ કરવા વિશે, ગરીબો કેવા દુઃખી હોય અને એને મદદ કરવી જોઈએ એનું પ્રવચન આપવાના હતા. એટલે બધા માણસો ચર્ચમાં સાંભળવા ભેગા થયેલા, અને તે ચર્ચમાં ગરમી ઘણી હતી, પણ એ પાદરીએ ગરીબ લોકોનું એવું હૃદય દ્રવિત થઈ જાય તેવું ચિત્ર રજૂ કર્યું. સાંભળીને માણા પાણી પાણી થઈ ગયા. એક ભાઈનું તો હૃદય એવું દ્રવી ઉઠ્યું, ખિસ્સામાં $400 હતા નહીં, બધા આપી દેવા છે. આજુબાજુવાળાને કીધું કે તમારી પાસે હોય એટલા કાઢો, આપણે આ કામમાં આપી દેવા છે. એવા ગળી ગયા, નક્કી કરી નાખ્યું બધા પૈસા દઈ દેવા છે. પરંતુ શ્રોતાઓ એવા બરાબર તૈયાર હતા ત્યારે તે પાદરીએ દાન માટે પ્લેટ ફેરવી નહીં. પ્લેટ ફેરવવાને બદલે બોલવાનું ચાલુ રાખ્યું અને શબ્દો ઉપર શબ્દો ફેંક્યા જ કર્યા. ગરમી હતી, પછી લોકો કંટાળ્યા, થાક માંડ્યો લોકોને લાગવા, એટલે દાન માટેનો ઉત્સાહ મંદ માંડ્યો પડવા. જે ભાઈ $400 દઈ દેવાના હતા એની શ્રદ્ધા ઘટવા માંડી. એણે વિચાર કર્યો કે જલ્દી પ્લેટ આવે તો $200 દઈ નીકળી, $200. પછી હોય આવી ગઈ કે હવે હો દેવાશ જો આવે તો. અને છેવટે દાનની પ્લેટ લઈને પેલા જોડી લઈને પાસે પૂગ્યા, ત્યાં આનો તો મગજ વયો ગયેલો. તે પ્લેટમાં રૂપિયો મૂકવાને બદલે ઉલટાના 10 સેન્ટ લઈ લીધા. આ કટાક્ષ અતિશયોક્તિ ભર્યો છે, પરંતુ એમાં સત્ય છુપાયેલું છે. એક ધારું વધુ પડતું બોલનારે એનો વિચાર કરવો જોઈએ. આપણે આવું ઘણું થાય છે, પણ આપણે આનો કોઈ દી તપાસ કર્યો નથી એટલે ખબર નથી. મનુષ્ય જેટલું વધારે બોલે તેટલો ઓછો વિચારે છે. મોન્ટીસેક્યુ નામના માણસે આ કીધું છે. મોન્ટીસેક્યુ ભાષણ સંહિતાની વાત સાંભળો, મજા આવે એવી છે. એક ગામમાં ખેડૂતોની સભામાં એક મિનિસ્ટર ભાષણ આપવા આવવાના હતા, પણ વરસાદ બહુ વર્ષ્યો, રસ્તા બંધ થઈ ગયા, એટલે મિનિસ્ટરથી અવાનું નહીં. પણ મિનિસ્ટરને એમ થયું કે ના, મારે ભાષણ આપવા જવું જ છે. અરે સાહેબ, કાર ચાલે એવું, હેલિકોપ્ટર લાવો. ક્યાં પોતાના બાપની ઓળી, સરકારને પૈસે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી. મિનિસ્ટર એમાં બેઠા, સભાસ્થળે આવ્યા અને જોયા તો માત્ર 2 જ ખેડૂતો, કારણ કે વરસાદ બહુ વર્ષ્યો હતો, માણસો આવી જ શીખેલું નહીં. મિનિસ્ટર મુજાયા કે માળું, 2 જણ આગળ હું ભાષણ કરવું. તો એ ખેડૂત બોલ્યા, સાહેબ અમે તમારી જેમ ભણેલા નથી અને તમારી જેવા હોશિયાર પણ નહીં, પણ અમારે હો ઢોર હોય એમાંથી 2 જ આવે, છતાં ઘાસ તો ખવડાવીએ. એટલે મિનિસ્ટર સમજ્યા કે ભાષણ તો આપવું જોઈએ. મિનિસ્ટર સારા માણસ હતા, બોધ લે એવા હતા. મિનિસ્ટરે ભાષણ શરૂ કર્યું. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 30 મિનિટ થઈ, કલાક થઈ, પણ મિનિસ્ટર બંધ થયા નહીં. પેલા 2 ખેડૂતો હામું નામું જોઈ રહ્યા. હવા કલાકે ભાષણ પૂરું કર્યું. કોલર આમ આમ કરી, આમ કરીને કે કેમ મારું ભાષણ લાગ્યું, ત્યારે ખેડૂએ ફરીને કીધું કે સાહેબ અમે તમારી જેમ ભણેલા નથી અને એવા તમારી જેવા હોશિયાર પણ નહીં, પણ અમને એટલી ખબર પડે કે હો ઢોરનું ઘાસ 2 ઢોરને ન ખવડાવાય. હે કે ભાઈ, પણ આ શબ્દ પેલા મિનિસ્ટરને અડી ગયા. ભાઈ કેમ છે, ગાંધીજી કહેતા કે શુદ્ધ હૃદયમાંથી નીકળેલું વચન કદી નિષ્ફળ જતું નથી. મિનિસ્ટરે ભૂલ સ્વીકારી કે હવે આવું નહીં કરું. કમાલ, ક્યારે કેટલું અને કેવી રીતે બોલવું, આટલું શીખનારો સર્વત્ર આદરને પાત્ર બને છે. પાણી ગાળીને ન વાપરો તો રોગ થાય, અને વાણી વિવેકથી ગાળીને ન વાપરો તો ક્લેશ થાય. બોલ અમૂલક બોલ હે, બોલ સકે તો બોલ, પહેલે ભીતર તોલ લે, બાદ મે મુખડા ખોલ. માટે લાંબુ એકનું એક કરવું નહીં. બીજું,
વાત ધીમેથી અને મીઠાશથી કરવી.
વાત ધીમેથી અને આ બીજો મુદ્દો આવ્યો. આપણે સાચી વાત માટે બૂમ બરાડા પાડવાની જરૂર હોતી નથી. તમે સાચા છો તો બહુ ઉલ્લો છો, શું કામ? સાચી વાત માટે બૂમ બરાડા પાડવાની જરૂર હોતી નથી. આનો અર્થ એ થાય, ખોટી વાત માટે જ રાયડું પાડવી પડે છે ઉલ્લી ઉલ્લી કેબિનેટમાં. આપણે બધા જાણીએ છીએ, છતાં અવાજ ઉપર કાબુ રાખી શકતા નથી. જાણીએ છીએ બધા, પણ અવાજ આપણો મોટો થઈ જ જાય છે. બીજું, મોટા ભાગના ભારતીયોનો વાતચીતનો અવાજ સ્વાભાવિક રીતે મોટો હોય છે બીજા દેશો કરતા. આપણા લોકો વધારે પડતું ઊંચું બોલે છે, ભાઈઓ ભાઈઓ બધા. આપણને તેમાં કશું જ ખરાબ લાગતું નથી, અને ખરાબ નહીં લાગતું હોવાથી સામાન્ય વાતચીતમાં પણ આપણે ભાષણ કરતા હોઈએ એ રીતે બોલીએ છીએ. ધીમા અવાજે વાત કરનાર માણસની કડવી વાત પણ એટલી કડવી લાગતી નથી જેટલી મોટા અવાજે બોલનારની મીઠી વાત પણ ક્યારેક કડવી લાગી જાય છે. પછી બિચારા કહેતા હોય, મારો અવાજ જ એવો છે યાર, તમે શાંતિ રાખો, તમને એવું લાગે છે પણ મારા મનમાં એવું નથી, મારે એવું ઊંચેથી બોલવાની આદત છે, હું યાર ગરમ નથી થયો, મારી વાણી ગરમ જેવી લાગે તમને. વાત કરતી વખતે અવાજ બને એટલો ધીમો રાખવો, ગતિ મધ્યમ રાખવી, અવાજ ધીમો ગતિ મધ્યમ, શબ્દો સામી વ્યક્તિને વાગે નહીં એવા પસંદ કરવા, ગમે એ જાલી છોડવા નહીં. વાત કરવાની ધીમી અને મીઠાશ ભરી રીત માણસને એના મિત્રોમાં અને આપણી વ્યક્તિઓમાં અને અજાણી વ્યક્તિઓમાં પણ પ્રિય બનાવે છે. બોલો, માણસ પોતાની લાગણીઓને કે મનોભાવને હૃદય ચીરીને બતાવી શકતો નથી, શબ્દો દ્વારા જ તે વ્યક્ત કરી શકે છે. વાણી આપણા અંતરતમ પ્રદેશમાંથી સ્ફૂર્તિ હોય છે. માણસની વાણીમાં તેનું જેવું પ્રતિબિંબ પડે છે એવું તો અરીસામાં પણ તે પાડી શકતો નથી. બેન જોન્સનનું આ વાક્ય છે, દરેક પોતાની વાતચીત કરવાની રીત દ્વારા જ પોતાનું આબેહૂબ ચિત્ર દોરી શકે છે. તેથી એ દોરવામાં આપણે બે દરકાર ન રહેવું જોઈએ. ખ્યાલ આવી ગયો? માટે ધીમેથી મીઠાશથી બોલવું. ત્રીજો મુદ્દો, માત્ર પોતાની જ વાત કરવી નહીં. જોજો, આ બધી આપણી ખરાબ આદતોને જણાવે છે. પાંચેય મુદ્દા, વાત કરનારા દરેકને પોતાની જાતમાં રસ હોય છે. શું? વાત કરનારા દરેકને ક્યાં રસ હોય છે? પોતાની જાતમાં રસ હોય છે. એ જ રીતે સાંભળનારાને પણ પોતાની જાતમાં જ રસ હોય છે. આ વાતનો ખ્યાલ વાત કરનારાએ રાખવો જોઈએ, કદાચ સાંભળનારા રાખે નો રાખે. કોઈ માણસ પોતાના પરાક્રમની વાત કરે અથવા કોઈ અગત્યના બનાવની વાત કરે તો બીજા લોકો રસથી તે સાંભળે છે, પરંતુ જો તેમાં વાત કરનારા એની બડાશ વ્યક્ત થવા માંડે તો સાંભળનારાને તરત કંટાળો આવવા માંડે. માટે પોતાના વિશે વાત કરવી હોય, કરવાની હોય, ત્યારે માણસે હકીકતો જ રજૂ કરી ઓછામાં ઓછું બોલવું જોઈએ. પછી વધારે એમાં મીઠું મરચું ભભરાવીને કરાય નહીં, નહીતર બંઠાશમાં ખપીએ. ઈશ્વરે બે આંખ આપી છે, બે કાન આપ્યા છે, જીભ એક જ આપી છે. માટે વધારે જોવું, વધારે સાંભળવું અને બોલવું તો ઓછું જ. સોક્રેટિસ, જો વધારે બોલવાનું હોત તો બે જીભ આપત, જીભ એક જ આપી છે એ આપણને એ સૂચવે છે કે ઓછું બોલવાનું છે. બે આંખ આપી છે ઈશ્વરે, માટે ઈશ્વરનો એમાં સંકેત છે કે વધારે જોવાનું છે. બે કાન આપ્યા છે એટલે ઈશ્વરનો એમાં સંકેત છે કે વધારે સાંભળવાનું રાખો. જીભ એક જ છે અને એ પેક છે, માટે આપણને કુદરતી રીતે સંકેત મળે છે કે ઓછું બોલો, ઓછું મોઢું ખોલો. એ બંધ રાખવા સારું તો પેકિંગ આપ્યું છે, છતાં બંધ રાખતા નથી. અરે ભાઈ, બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે આપણે પોતે આપણી પ્રશંસા કરીએ છીએ ત્યારે કોઈ દિવસ સાંભળનારાને ગમતા નથી. સાંભળનારો માણસ આપણી જરૂરિયાત પ્રમાણે આપણી કિંમત કરતો હોય છે, આપણી વડાઈને જોઈ નહીં, અને જેથી આપણી જરૂર પડે તેથી આપણે ધૂળ જેવા હોઈએ ને તો એ આપણી અણમોલ કિંમત અંકાય છે. અને ખરેખર આપણે હીરા હોઈએ તો કોઈ દી હીરાને બોલવું નથી પડતું કે મારું લાખ રૂપિયા મૂલ્ય છે. જાણનારા જાણે જ, એમ આપણામાં આપણાપણું હોય તો બીજા આપણી કિંમત જાણે જ. પણ ઠેકાણું કાંઈ ન હોય એટલે બહુ સેલ્સમેન પણ કરવું પડે, બરાડા પાડવા પડે. બરાબર છે? કયું વાક્ય પૂરું થયું? માત્ર પોતાની જ વાત કરવી નહીં. હવે ચોથો મુદ્દો, સામી વ્યક્તિને અંગત પ્રશ્ન પૂછવા નહીં. સામા માણસ વિશે બને એટલું વધુ જાણી લેવાનો પ્રયત્ન કરવો, પરંતુ એ જાણવા માટે પણ અંગત પ્રશ્નો પૂછવાની ટેવ સારી નથી. દરેક માણસના જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે કે જેની વાત કરવાનું તેને ગમતું હોતું નથી. દાખલા તરીકે, કોઈનો પુત્ર અવળે રસ્તે ચડી ગયો હોય, અવળે ધંધે, તો એને જાણી જોઈ તમારો દીકરો શું કરે છે એમ પૂછવું નહીં. તમારા મિસિસ ક્યાંના છે, તમને ડાયટ ઢોકળી ભાવે છે કે નહીં વગેરે ન પૂછું. કોના જીવનમાં ક્યાં સ્પર્શ કરવાથી તેને કેવી રીતે દુઃખ થશે તે આપણે ઘણી વાર જાણી શકતા નથી. એટલે અંગત બાબતોને બને ત્યાં સુધી સ્પર્શ કરવો નહીં, ટચ થવું નહીં. પાંચમો મુદ્દો, હવે પોતાની વાત પર જીદ કરવી નહીં. હોશિયાર માણસો મોટે ભાગે જીદ્દી હોય છે. આવું એક તારણ છે કે હોશિયાર માણસો મોટે ભાગે જીદ્દી હોય છે. પોતાની વાત સાચી જ હોય તેમ તેઓ પ્રમાણિકપણે માનતા હોય છે. આ બધા હોશિયાર માણસની તકલીફ અહીંયા વર્ણવી. તેમની ભૂલ માત્ર એટલી જ હોય છે કે એક જ વાતની બીજી પણ બાજુ હોઈ શકે છે એમ તેઓ સ્વીકારતા નથી. લ્યો, આ હોશિયાર માણસની એટલી જ ભૂલ કે એક જ વાતની બીજી બાજુ પણ હોઈ શકે, આ એ ન સ્વીકારી શકે. જ્યારે કોઈ વસ્તુ તેઓ નક્કી કરે છે ત્યારે ખૂબ વિચાર કરી નક્કી કરે છે અને પછી ગમે તે થાય તો પણ તે છોડી શકતા નથી હોશિયાર લોકો. ઘણીવાર માણસો પોતે બહુ સાચક છે એમ બતાવવા જીદ કરતા હોય છે, પણ મોટાભાગના માણસો પોતાના સાચક હોવાનું સર્ટિફિકેટ પોતે જ પોતાની જાતે પોતાને આપી દેતા હોય છે. આ બહુ મોટી તકલીફ છે. કેટલાક માણસો એવી નાની નાની બાબતોમાં જીદ કરે છે ને પછી જીદ એમનો સ્વભાવ બની જાય છે. જીદ એક ગાંડ પણ છે જેની ખબર જીદ કરનાર સિવાય બીજા બધાને પડતી હોય છે. કોઈ વાતમાં માણસ જ્યારે જીદ પકડે છે ત્યારે સારા સારનું ભાન તે ગુમાવી દે છે. જીદ એ અહંકારનું નગ્ન સ્વરૂપ છે, તેને વાણી વર્તનમાં વ્યક્ત ન થવા દેવામાં જ ડાપણ છે. આ પાંચ મુદ્દા કીધા. જે ન બોલવા જેવું બોલે તેને ન સાંભળવા જેવું સાંભળવું પડે છે. કેમ? પ્રિય વાક્ય પ્રદાને ન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત પ્રિય હિ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. હે ભાઈ, પ્રિય વાક્ય બોલવાથી બધા જ રાજી થાય છે, માટે પ્રિય બોલવું. અલે ભાઈ, વાણી બોલવામાં હું કામ ગરીબ રહ્યો છું, મેં ક્યાં તમારો ખર્ચ થઈ જાય છે. આવી અદભુત વાત આ વિવેક શતકના માધ્યમે આપણે સાંભળી. પહેલો એક શ્લોક પૂરો થયો. હવે બીજો શ્લોક આવે છે, મહતામ સામ્યતિ ક્રોધો. એ આવતી રવિ સભામાં આપણે લેશું. અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.